જ્યારથી રવિસભામાં શિક્ષાબદ્રી ભાષ્યની કથા ઉમેરાણી ત્યારથી કંઈક નવલો રંગ આવી ગયો. આપણા આધ્યાત્મિક જીવનને અને વ્યવહારિક જીવનને બંને જીવનને કંઈક અનોખો ઓપ આપી જાય એવી આ અદભુત પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પરાવાણીની કથા આપણે બધાને ખૂબ ખૂબ પોષણ આપી રહી છે. શિબિર દરમિયાન પણ વાલા ગુરુજીએ એ જ કથા બપોર પછીની પાળીમાં ચાલુ રાખી છે. આ શિબિર અને મહોત્સવની પૂર્વ તૈયારીઓ ધમધોકાર ચાલી, દિવસોના દિવસો કલાકોના કલાકો સુધી આ તાપમાં આ હવામાનમાં અનેક ભાઈઓ અને બહેનો હરિભક્તોએ જબરજસ્ત સેવા કરી. અરે અહીંયા બહુ મોટો ભવ્ય યજ્ઞ મંડપ તૈયાર થયો. 25 કુંડી યજ્ઞ મહોત્સવ દરમિયાન થવાનો છે એ આખે આખા મંડપમાં ગાર કરવાની હતી. પેલા માટીનું બધું પોલિશિંગ થયું, એના ઉપર ગાર થઈ, આપણી આ જ ચામડીની હથેળીઓની ચામડી ઉતરી જાય એટલી મહેનત કરી કરી અને અનેક બહેનોએ રાત દિવસ સેવા કરી, બહુ બધા ભક્તોએ સેવા કરી. એ તમામ ભાઈઓ બહેનો વતી હું અત્યારે થોડા હરિભક્તોને અહીંયા આઉટ કરીશ શિક્ષાપત્રી ભાષ્યની કથાની શુભ શરૂઆતમાં. પૂજન કરવા, આરતીનો લાહો લેવા એ બધા ભક્તજનો પધારે. ધરમસિંહભાઈ કેવડિયા ભાવનગર, વિજયભાઈ રાઘુભાઈ ડેડકડી ભાવનગર, જેમના નામ આવ્યા હોય તે ભક્તજનો સ્ટેજ ઉપર પૂજનનો લાહો લેવા પધારે. જગદીશભાઈ ગોપાલભાઈ કાતરિયા, રમેશભાઈ કેવડિયા રોયશાળા, ઘનશ્યામભાઈ જગાભાઈ ગાબાણી, કાનજીભાઈ રાજકોટ, આદિત્ય કુમાર અમદાવાદ,
વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારણ નામ.
પ્રેમજીભાઈ શેટા,
શ્યામ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ માં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. શિક્ષાર્થમત્ર નિજ ભક્તિ મતાં નરાણામ મેકાંત ધર્મમ અખિલમ પરિશીલયંતમ અષ્ટાંગ યોગ કલનાશ્ચ મહાવ્રતાનિ માં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે.
સજાનંદ સ્વામી મહારાજની જય. આ બધા જ ભક્તો સ્ટેજની સામે હાર પહેરી આરતીનો લાહો લેવા ઉભા રહેશે. સંતોમાં પૂજ્ય નિર્મળદાસ સ્વામી તથા પૂજ્ય વાલા સ્વામીને વિનંતી કરીશ બંને બાજુ ઠાકોરજીની આરતીનો લાભ લેવા પધારશો. આજે શિબિરનો પહેલો દિવસ છે, શિક્ષાપત્રી ભાષ્યની કથાની શુભ શરૂઆત છે એટલે આરતી થશે. હવે શિક્ષાપત્રીની આરતી.
શિક્ષાપત્રી સહુના ધર્મોને
સહજાનંદ સ્વામી મહારાજ ની જય.
જુષ્ટો મુક્ત ગણેર નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તો પ્રગટિ બહુવદય ધર્માજન શ્રેયસે અત્રોન્મૂલયિતુમ ત્વધર્મમવિતુમ સાધુશ્ચ ધર્મમ શુભમ ધ્યાયેતમ હરિમીશ્વરેશ્વરમહ સદ્બુદ્ધિદમ સર્વદા. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણાય નમો નમઃ. અક્ષરધામાધિપતય રાજાધિરાજાય નમઃ. પરાત્પરાય સર્વાવતારિણે સર્વોપરી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. પરમ ધ્યેય મૂર્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમઃ. સદાનંદાયિને આનંદ ઘન મૂર્તયે શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. કઠિન તપ કારિણે એકાકી વનવાસીને શ્રી નીલકંઠ વર્ણિ રાજાય નમો નમઃ. સાધુ સેવકાય સંપૂજકાય સંરક્ષકાય સાધુ જન મધ્યવાસાય શ્રી સરજુદાસાય નમો નમઃ. બાલરૂપાય મુખમંદહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિગુરવે સદગુરુવર્યાય મહાસમર્થાય ઉભય દેશ મધ્યસ્થિને શ્રી ગોપાળાનંદ મુનયે નમો નમઃ. સત્સંગ માત્ર મુક્તાનંદ મુનયે સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નિત્યાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને સુખાનંદ સ્વામીને કૃપાનંદ સ્વામીને નમો નમઃ. સદગુરુ શ્રી શતાનંદ સ્વામીને સ્વરૂપાનંદ સ્વામીને સચ્ચિદાનંદ સ્વામીને સિદ્ધાનંદ સ્વામીને વ્યાપકાનંદ સ્વામીને યોગાનંદ સ્વામીને ચૈતન્યાનંદ સ્વામીને આનંદાનંદ સ્વામીને નમો નમઃ. વચન સિદ્ધ ભાઈ રામદાસ સ્વામીને વૈરાગ મૂર્તિ નિષ્કવાન સ્વામીને પ્રેમ મૂર્તિ પ્રેમાનંદ સ્વામીને ધર્મ મૂર્તિ ભારતમાનંદ સ્વામીને ઇત્યાદિ સર્વ પરમહંસેભ્યો નમો નમઃ. મમ ગુરુ શ્રી રાધારમણ સ્વામી ચરણ કમલેભ્યો નમો નમઃ. સર્વધામસ્ત સર્વ મુક્તેભ્ય પ્રકટ સાધુ હરિ ભક્તેભ્યો નમો નમઃ. વાલા ભક્તો, પરમ કૃપાળુ ઈષ્ટદેવ સર્વાત્મા સર્વકર્તા ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી આજે શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલ ધામ દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 23મીનો બપોર પછીના કથાના સેશનનો આરંભ છે. વિક્રમ સંવત 2070 આસોવત 13 યાની કે ધનતેરસ. વાલા ભક્તો, તારીખ 21 ઓક્ટોબર 2014 ને મંગળવાર છે. આજથી આરંભીને આપણે આ શિક્ષાપત્રીની કથા તો પુરચણ મહોત્સવમાં પણ કરવાની છે, એટલે કે 30 ઓક્ટોબર સુધી આ કથા ચાલશે. જો કે 30 ઓક્ટોબરે બપોરે ઉત્સવ પૂર્ણ થાય એટલે બપોર પછી નહીં થાય, પણ આ વખતના આ દિવાળીના માહોલમાં સવારે સાગર કથા અને બપોર પછી શિક્ષાપત્રી કથા, બંને કથાઓ આપણા જીવન ઘડતર માટે અતિ ઉપયોગી કથાઓ છે. ભગવાન શ્રી હરિને એમની આપણે જેટલી આજ્ઞા પાળીએ એટલા વાલા બનીએ છીએ. ભગવાનને વાલા બનવાનો એક જ ઉપાય આપણા હાથમાં છે, એમની આજ્ઞા પાળવી. ભગવાનની 50% આજ્ઞા પાળીએ તો એમને 50% પ્રિય બની જઈએ, 60% પાળીએ તો 60%, 80% પાળીએ તો 80%, 100% ભગવાનની આજ્ઞામાં રહીએ તો આપણે 100% ભગવાનને વાલા થઈ જઈએ. માટે ભગવાનની આજ્ઞા પાળવા, આપણે ભગવાનની આજ્ઞાને સમજવી તો પડશે કે આ આજ્ઞામાં શું કહે છે ભગવાન, શું સમજાવવા માગે છે, શું આના લાભ છે, શું નુકસાન છે, શું કરીએ તો આ આજ્ઞા પડે, એ બધું આ શિક્ષાપત્રી ભાષ્યમાં સતાનંદ સ્વામી એવમ અનેકવિધ શિક્ષાપત્રીના ચિંતકોએ જે કંઈ કહ્યું છે તે તદઉપરાંત અમને સંતોને જે લાગ્યું તે આપની આગળ અમે પીરસ્યું. સૌપ્રથમ તો આપ બધાએ ભગવાનના પ્યારા સંતો ભક્તોને પ્રાર્થના કે આ બધી આજ્ઞા પાળવાની, સમજવાની અને પચાવવાની શ્રીહરિ મને શક્તિ આપે એવી કૃપા તમે બધા કરજો. કારણ કે આ બધી બાબત મારા ગજાબારની છે, પરંતુ હું એવું માનું છું કે સંતો ભક્તો જો રાજી હોય તો સંસાર સાગર જેવા મોટા સાગરને ગાયના પગના ખાડાના પાણીને જેમ ઠેકી જઈએ તેમ તરીને નીકળી જવાય છે. માટે આપ બધાની કૃપા યાચના યાચું છું. પછી શિક્ષાપત્રીની કથામાં આપણે પ્રવેશ કરવો છે. ભગવાન શ્રીહરિ આપણા ઉપર કેટલા રાજી હશે ત્યારે આ બધું ભગવાને આપણને આપ્યું હશે, બધાને મળતું નથી, બહુ દુર્લભ છે, બહુ દુર્લભ. ભગવાન ભજવા, ભગવાનનો આશરો કરવો, આત્માનું કલ્યાણ કરવું, ભગવાનની આજ્ઞા પાળીને સુખી થવું, આ બધી જે બુદ્ધિ છે, મતિ છે, સમજણ છે, માન્યતાઓ છે, તે ભગવત કૃપા વિના, સંત કૃપા વિના નથી સાંપડતી. દિવાળીના બંને વર્ષની સંધિના પાવનકારી દિવસો, રજાઓ, માણસો જ્યારે કેવું કેવું જીવનમાં મોજ શોખ ભોગ સુખ કરીને કાઢે છે ત્યારે આપણે બધાએ પાવન તીર્થમાં પવિત્ર નદીને કાંઠે બેસી અને ભગવાનના ભજનમાં આ પવિત્ર દિવસોને ગાળીએ છીએ, કેટલા ભાગ્યની વાત હશે. આપણે તો આઈના નાઈના આજુબાજુના ગામડાના વધીને મુંબઈ સુધી છેટે હોઈએ કે મદ્રાસ સુધી પણ દેશમાં દોડીને પહોંચીએ, પણ લંડન ને અમેરિકા જેવા દૂર દેશમાં રહેનારા પણ આપણા ભાઈઓ, આ બધા ભક્તો, ભગવાનના આશ્રિતો મોટા મોટા પ્લેનના ટિકિટ ભાડાના ખર્ચા કરી કરી તબિયતનું જોખમ ખેડીને અત્રે દિવાળી ઉપર આ શિબિર માણવા આવે છે, એકવાર એમને તાલીથી વધાવીએ. ગરમીને સહન કરવાની એમની શરીરની ક્ષમતા નથી. ક્યારેક અહીં આવીને વાતાવરણ ચેન્જ થતા માંદા પડી જવાય તો પણ ભક્તો આ શિબિરનો, સત્સંગનો, ભક્તો સંતોનો કેટલો મહિમા જાણતા હશે ત્યારે આવતા હશે. એમાં અત્યારે દિવસે બરાબરનો તાપ પડે છે, રાતે પાછું ભયંકર ઠંડુ થાય છે, એટલે બે ઋતુની સંધિનો કાળ છે. દિવસે તડકો પડે, રાતે ટાઢ પડે, એવા હાંધામાં આપણે વાંધામ ન આવી જઈએ એ જ ભગવાનની કૃપા. કારણ કે શરીર ધીમે ધીમે કેળવાઈને નૂતન ઋતુને કેચઅપ કરી શકે છે. ભગવાન શ્રીહરિના ચરણમાં પ્રાર્થના કરીએ કે સૌ શિબિરાર્થીની, સંતો ભક્તોની તબિયત મહારાજ સારી રાખજો. સકામ ભગત કહેવા હોય તો સકામ કહેજો, પણ અમે જે તબિયત સારી રહે એવી આપની પાસે માંગણી પ્રાર્થના કરીએ છીએ, તે પણ આપમાં જોડાવા, આપનું ભજન કરવા, આપની સેવા કરવા માટે કહીએ છીએ. અત્યારે અમારે રખડી હરી ફરીને મોજ શોખ નથી કરવા, તબિયત હારી રાખીને. આપના સંતો ભક્તોને સુખરૂપ થવું છે, એમની સેવા કરવી છે, આપમાં જોડાવવું છે, એટલે વિનંતી કરીએ છીએ કે તબિયત અમારી હારી રહે એવી કૃપા કરો. વાલા ભક્તો, સંતો ભક્તોને મળીને દિલમાં જે આનંદ અને સુખ થાય, એવો આનંદ અને એવું સુખ તો સંસારમાં બીજે ક્યાંય સગા વાલાને કે ફરવાના સ્થળે ગયે ન થાય. આ તો બધી અલૌકિક બાબત છે. ભગવાનના સંબંધે તમે ને અમે જોડાણેલા છીએ. અમે ને તમે એકબીજા કાંઈ નાતથી, જાતથી, કે ગામથી, કે દેશથી, કે હગાવાલાના કોઈ બ્લડ સંબંધે નથી ભેગા થયા. એક કેવળ ભગવાનના સંબંધે ભેગા થયા છીએ. આપણા બધાના કેન્દ્રમાં માત્ર ને માત્ર એક સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન છે. એને નાતે આપણે હગા ભાઈ કરતા વિશેષ પ્રેમ રાખીને અરસપરસ જોડાઈ રહેલા છીએ. અમે ત્યાગી સંન્યાસી, તમે ગ્રહસ્થ આશ્રમી, છતાં પણ ભગવાન સ્વામિનારાયણના સંબંધે જાણીએ કે એક કુટુંબના હોઈએ એમ ભેળા મળીને એકબીજા માટે જે થાય તે કરીએ છીએ, ભગવાનને વચ્ચે રાખીએ છીએ. બસ એ જ ભગવાનની મોટામાં મોટી કૃપા મને મનાય છે. વાલા ભક્તો, જે કોઈ આપ શિબિરમાં પધાર્યા છો તે સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈનું મનોમન ભગવાન તમારામાં ધારીને પૂજન કરું છું. તમને જોઈને બહુ રાજીપો થાય છે, ખુશી થાય છે. આમ તો આપણે બીજું કાંઈ કામ નથી, ભગવાનને રાજી કરવા માટેના આપણા 10 દિવસના કાલાવાલા છે. કાલાવાલા પ્રભુને વાલા, આપણે કાંઈ એવા બહુ મોટા ભગત નથી કે અખંડ ભગવાનના સ્વરૂપને એક સેકન્ડની ભૂલ્યા વિના હૃદયમાં ધારી શકીએ, ભગવાન સાથે સતત રહી શકીએ એવી તો હજી કોઈ સામર્થ્ય નથી. કેમ જે દેહભાવ બહુ છે, દેહ સાથે જીવાય છે, વિષયના રસને લેવાય છે. એવા આપણે નાના હાવ પાપા પગલી કરનારા ભગતો છીએ, પણ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવાનો દિલમાં ભાવ છે, એમને પામવાનો ભાવ છે. સંસ્કૃતિ, લક્ષરાશી, ગર્ભવાસ, જંપુરી, બીજા ત્રીજા આદિ વ્યાધિ, ઉપાધિ વગેરે તમામ દુઃખને તરવાની વાત શાસ્ત્રોમાંથી સંતોથી સમજ્યા છીએ અને હૃદયમાં આશા બંધાણી છે કે આ વખતે હવે આત્માને ભગવાન ભેળો કરવો છે, નવી માં કરવી નથી, સદાય ધામમાં મહારાજના સ્વરૂપ સાથે આનંદથી રહેવું છે. બસ આવી એક ઉમેદ રીલમાં છે, એટલે તમે ને અમે બધા મુમુક્ષુ ગણાઈએ અને એ નાતે ભગવાનના સંબંધે ભેગા થઈને ભજન કરીએ છીએ. અને આ શિબિરના તમે બધા યજમાન છો, ઓલ ટોટલી તમારી જ બધાની પોતપોતાની આ શિબિર છે. અમે પણ તમારા જ પૈસે આ શિબિરમાં સામેલ થયેલા છીએ. બધા સંતો તમારું જ બધાનું ખાઈએ છીએ. ભલે ને કોકનો ડાળીનો ઘૂંટડો તો કોકનો રોટલાનો બટક્યો, પણ તમે જ બધા અમને 10 દિવસ નહીં પણ 7 દિવસ પાકે પાયે જમાડવાના છો. 10 દિવસના પછી 3 દિવસ યજમાન બીજા. પણ વાલા ભક્તો, આજે તમે બધાએ વિચારીને સ્વખર્ચે શિબિર કરીને એ બહુ મોટી વાત કરી, બહુ મોટી વાત. થોડી ઉદાર દિલ રાખી અને બધા એકબીજાને ખમી ખાવશે એ બહુ મોટી વાત છે. ક્યારેક ક્યારેક કોઈક કોઈક ભક્તો થોડા ઘણા વાંકા સૂકા પ્રશ્ન પૂછે, આપણે ઓલી પ્રશ્ન પેટી કરીને એમાં બધા પ્રશ્ન નાખે, સમજ્યા? પહેલે દિનો હોય પછી હાનથી શરૂ થાય, થોડા થોડા પ્રશ્ન આવે. આટલા બધા માણા ભેગા થયા હોય, એમાં કોકને હોવામાં, કોકને નાહવામાં, કોકને ખાવામાં, કોકને હાલવામાં, કોકને ચાલવામાં કાંઈક મુશ્કેલી પડી હોય, અને અમુક તો કોઈ મુશ્કેલી આમ ન હોય પણ આમથી આમથી કોકની સુખાકારી જોઈને હૃદયમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. સમજાણું? એક નાની એવી વાત, એક ચિઠ્ઠી એવી આવેલી,
કે અમને બધાને તમે ખેતરમાં ટેન્ટમાં ઉતારા આપો છો, અમારે ટાઢને તડકો બે વેઠવાનો થાય છે, અને તમે બધા સાધુ આશ્રમમાં રહ્યો છો, તમારે તો લહેર છે સાધુઓને, ખરું તપતો દિવાળી ઉપર અમારું છે. અને વાત સાચી હો ભક્તો, એ કે જો ખરેખર તમે ને અમે બધા એક હોય તો તમારે અહીંયા અમારી ભેગા ટેન્ટમાં રહેવા આવવું પડે. ને વાત એની સાચી છે, માં ખોટું આપણે કાંઈ માનતા નથી, પણ અમે ટેન્ટમાં રહી શકીએ એટલા સમર્થ નથી, એટલે અમને એટલી માફી આપી દેજો એવી અમારી તમને ભલામણ છે. તમારી જેમ ટેન્ટમાં રહેવાને સમર્થ થશો તો એ અમે પોટલું લઈને આવી જાઓ, કેમ હજી થોડા ઢીલા પડી છે, સમજાણો? અમે ક્યાં એવું કહીએ છીએ કે ભાઈ અમારી ભૂલ નથી, ભૂલ જ ગણાય. તમે સ્થળ ઉપર રહ્યો તમારે પાણીમાં રહેવું પડે કેડે હમણાં, પણ હવે એટલો બધો બહુ આમ નિષ્ઠા મહિમા પાવર કેફ આવી જાય તો પછી વાંધો નહીં આવે. એક બીજી વાત કરતા હતા કે અમે 1200 દીધા, આ વિદેશવાળાએ 1200 દીધા, એને કઈ વધારે દીધા છે, ત્યાં સુખધામ અને અમને ખડબચડું ઠામ કેમ આમ. એટલે મેં કીધું ભાઈ હવે રાજી રહ્યો, હા પાછા હોય ને અમુક અમુક પૈસા દીધા ને હવ યજમાન થયા એટલે સવાલ ઉભા થાય, બાકી તો કોક શિબિર કરાવતું હોય તો કોઈ બોલે નહીં, એને ખબર હોય કે એમાં બોલાય જ નહીં, પણ આ તો બધા યજમાન એટલે બધા એને બોલવાની જાણે સ્વતંત્રતા મળી ગઈ, સમજાણું? અમારા વિદેશના ભક્તોએ ભેળા થઈને વિચારેલું કે આપણે શિબિરમાં જઈને થોડીક આપણી તબિયત થારી રહે અને એકદમ આપણે આ અહીંથી ઓલા વાતાવરણમાં જઈએ દિવસ રાતનો ફેર પડી જાય એટલે માંદા ન પડીએ, એને માટે સંતો આપણને સારી થોડીક સુવિધા આપે, તો આપણે એ પ્રમાણે પૈસા ભરવા પડે. કેમ જે આપણે ડોલરિયા ભગત, આપણે 1200 દઈને ઉભા રહીએ સારું નહીં, એવી ચર્ચા બિપિનભાઈ વગેરેને ત્યાં થયેલી. પછી અમને પૂછેલું કે તમે કહેતા હો તો અમે 2500 દઈ, 3000 દઈ, 5000 દઈ, ત્યારે અમે જ એમને ના પાડી કે એવા બે ભાવ કરાય નહીં, પણ કે અમારે માટે ઉતારા હારા, અમારે માટે થોડુંક જમવાનું અમારી રીતે અમને ઠીક રહે એવું નોખું VIP માં તમે આપો, અને સાલું પૈસા બીજાના અમારા હરખા. લોકોને એવું લાગશે કે આ લોકો 1200 માળા બધી રીતના તાગડધી ના કરે છે, અમુકને એવું થાય, બધાને ન થાય, પણ મગજ ખરું ને બધાને, તે હાલ્યા વગેરે રહે નહીં, હાલ્યા તો કરે જ, હવળું હાલે ભાઈ હવળું હાલે. પણ વાલા ભક્તો, આજે જ શિક્ષાપત્રીની અંદર એ વાત આવવાની છે કે જે માણસ જેવા ગુણે યુક્ત હોય તેનું તે જ રીતે સન્માન કરવું જોઈએ, એને એ જ રીતે ઉતારા, એ જ રીતે એને બોલાવવા જોઈએ, એ જ રીતે એને જમાડવા જોઈએ અને એ જ રીતે એને રાખવા જોઈએ. આપણે તો આ દેશના છીએ, અહીંની હવા પાણી તડકો ટાઢથી ટેવાઈ ગયેલા છીએ, ગમે ત્યાં પડ્યા રહીએ તોય માંદા ન પડીએ, અને આપણે તો અહીંયા એવા કાંઈ મોટા નથી કે આપણને બધાને VIP ટ્રીટમેન્ટમાં લઈ જવા પડે. ભગવાનની આજ્ઞા મુજબ આપણે બધાએ મર્યાદાને સમજવી જોઈએ અને રાજી રહેવું જોઈએ કે યોગ્યતા પ્રમાણે એના ઉતારાને એની જમવાની સગવડતા કરવાનું ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે. એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને અનુસારે જે માણસ જેવા ગુણે યુક્ત હોય તેને તેવા વચને બોલાવો, અને જે માણસ જે લાયકાત ધરાવતો હોય તેને તે પ્રમાણે ઉતારા ભોજન વગેરે વ્યવસ્થા સરભરા કરવી. એમાં તમે માનો કે ન માનો, હા, અને તમને એમ સવાલ થતો હોય કે તો એમણે વધારે પૈસા દેવા જોઈએ, એ બધા દે જ છે, આપણે ના પાડીએ છીએ એટલે એક ગુનો મારો, તમને કોઈને એવી શંકા થતી હોય તો અમે કહીએ છીએ કે વિદેશવાળા હરિભક્તોનો વાંક નથી, આપણે ના પાડી છે. અને તમે કહેશો કે ના શું કામ પાડી, કે ના એટલા માટે પાડી કે આપણે એ રીતે બે ભાવ કોઈ દિવસ કરી શકીએ નહીં, એ હરગી જ હારું નહીં. કેમ જે દેશનો હરિભગત કેસેટ ખરીદવા આવે, ઘનશ્યામ મહારાજ ખરીદવા આવે કે પુસ્તક ખરીદવા આવે, જે ભાવ હોય તે દેશનાને કહીએ છીએ, એ જ ભાવ આપણે વિદેશનાને કહીએ છીએ. દેશનો હરિભગત શીડી ખરીદવા આવે તો 15 રૂપિયા, વિદેશનો ખરીદવા આવે એટલે 30 રૂપિયા ભાવ ન થઈ જાય. અને જો એમ કરીએ તો કોઈ માણસ આપણને પ્રામાણિક કે નીતિમાન ગણે નહીં, પૈસાના સેવકને પૂજારી ગણે. આપણે પૈસાના સેવક પૂજારી થવાનું નથી, ભગવાનના ભક્તના સેવક બનીએ, ભગવાનના ભક્તના આપણે પૂજારી બનીએ, પણ પૈસાના નહીં, ડોલરના નહીં. આ વાત આપણે સમજી રાખવી. તમે બધા ભગવાનના ભક્ત છો, ભગવાનના ભક્ત હોવાને નાતે તમે શિબિરમાં આવો છો, દેશમાંથી આવો છો કે વિદેશમાંથી આવો છો, સ્વામિનારાયણ ભગવાનને નાતે આવો છો. કોઈ અગાબીજેના હગાવાલાના નાતે નથી આવતા, અહીં નથી કોઈના લગ્ન છોકરા બોકરાના, તે બધા આવે છે. બીજી વાત એ વિચારવી જોઈએ દેશના હરિભક્તોને કે એ લોકો દૂર દેશમાંથી આવે છે, કોઈને 30,000, કોઈને 25,000, કોઈને 45,000, 50,000 પ્લેનના ભાડા થાય છે, એ બધું એને શિબિરમાં જ ભર્યું કહેવાય. ખ્યાલ આવ્યો? એમ વિચારી લેવું જોઈએ કે એમને એ ખર્ચા તો થાય જ છે ને, અને એ બધા ભગવાનને રાજી કરવા માટે જ આ બધું કરે છે ને. કોઈ 6 કલાકની, કોઈ 12 કલાકની, કોઈ 15 કલાકની, કોઈ 18 કલાકની મુસાફરીઓ કરી મોટી ઉંમર હોવા છતાં, થોડું શરીર હાલે નહીં તેમ છતાંય એક પરમાત્માના સ્નેહને નાતે આપણી સાથે સ્નેહ બંધાણો છે, એટલે બધા આવીને અહીંયા 10 દિવસ રહે છે, ખૂબ આનંદપૂર્વક, પ્રેમપૂર્વક, સુખપૂર્વક રહે છે. એ જ આપણા માટે બહુ આનંદની અને ગૌરવની વાત છે. હવે રાજી થઈ એકબીજાને મદદ કરવી, એકબીજાને હેલ્પ કરવી. સત્સંગનું સુખ એટલે ભગવાનની મૂર્તિનું સુખ. સવારના વારે દયાળુ સ્વામીએ સરસ મજાના પ્રેઝન્ટેશનથી જે વાત સમજાવી છે એના બધા પોઈન્ટો હૃદયમાં રાખજો, કાઢી નાખતા નહીં. સરસ મજાનું એ પ્રેઝન્ટેશન, એક એક પોઈન્ટ આપણા જીવનમાં લખવા જેવા, ઉતારવા જેવા, સમજવા જેવા એમાં હતા. તો અહીંયા આવો છો તો જે કાંઈ મળે છે એને તમ તમારે ખૂબ પ્રેમથી લઈ જજો. વાલાવાલા પુરાણી ઘનશ્યામ જીવન સ્વામીને યાદ કરું, વાત્સલ્ય મૂર્તિ ભુજના એ મોટા સંત, આપણી બધી શિબિરમાં આવતા, આશીર્વાદ દેતા, એ કહેતા હતા કે કથા ચોરી જજો. સ્વામી કહેતા કોઈના ચપ્પલ ન ચોરી જશો, કોઈની વસ્તુ ન ચોરી જશો, જોજો કોઈનો મોબાઈલ ઉઠાવતા નહીં, કોઈનું પુસ્તક પેન લેશો નહીં, પણ આ કથા ચોરી જાજો. લંડન લઈ જજો, અમેરિકા લઈ જજો, મુંબઈ લઈ જજો, મદ્રાસ લઈ જજો, ભાવનગર લઈ જજો, ગામડે ગામડે જ્યાં રહેતા હો ત્યાં કથા વાર્તાને સમજણના ગાડા ભરીને લઈ જજો. ખૂબ એને હૃદયમાં રાખજો, વાગોળજો, સમજજો અને જીવનમાં ઢડ કરીને એ પ્રમાણે આચરણ કરવાના પ્રયત્ન કરજો. એમાંથી સુખ શાંતિ થવાની છે. આટલી આજે આ શિબિરની કથામાં પહેલી વહેલી શિક્ષાપત્રીની કથાનો આરંભ થયો, એને માટે મેં વાત કરી છે ઉપોદઘાત રૂપે. અને હવે હું શિક્ષાપત્રીની કથામાં પ્રવેશ કરું છું. વાલા ભક્તો, આજે આપણે શિક્ષાપત્રીનો 75મો શ્લોક આવ્યા છીએ. આ દુનિયા સર્જાણી ત્યારથી માંડીને સમાજમાં સુખ અને દુઃખ આવતા રહ્યા છે. આ દુનિયામાં સુખ અને દુઃખ ચાલુ જ રહ્યા છે. શેમાંથી સુખ આવ્યું અને શેમાંથી દુઃખ આવ્યું તેનું વિશ્લેષણ કરતા કરતા નિયમોની ઉત્પત્તિ થઈ. જેમાંથી સુખ આવે એ કરવું એવો નિયમ થયો. અને જેમાંથી દુઃખ આવે એ ના કરવું જોઈએ એવો નિયમ અસ્તિત્વમાં આવ્યો. વાલા સંતો ભક્તો, આજ દિન સુધીમાં હજારો પ્રકારે હજારો વાર પ્રયોજાઈ ગયેલા અને નક્કરપણે સિદ્ધ થયેલા પ્રયોગોમાંથી જે નિયમ ઘડાયા છે એનું જ નામ શિક્ષાપત્રી, એનું જ નામ શિક્ષાપત્રી, એનું જ નામ શિક્ષાપત્રીના નિયમો. એમાંય પણ આ યુગને અનુરૂપ અતિ ઉપયોગી નિયમોને જ શ્રી હરિજી મહારાજે આ શિક્ષાપત્રીમાં નોંધ્યા છે. આ યુગને અનુરૂપ નિયમો, ઘણા નિયમો પણ જેની ડેટ વહી ગઈ હોય એવા હોઈ શકે છે, આઉટ ઓફ ડેટ, પણ શિક્ષાપત્રી આપણા આ કાળની છે, આ યુગની છે, એટલે એમાં જે બધા નિયમો છે તે આજ પણ આપણા માટે એટલા જ જીવંત પુરવાર થાય છે. હવેનો જે શ્લોક આવે છે તેની બે આજ્ઞા છે. બે આજ્ઞા પૈકી પ્રથમ આજ્ઞામાં કોઈની ગુહ્ય વાત પ્રકાશ ન કરવી એવો નિયમ બતાવ્યો છે, કોઈની ખાનગી વાત જાહેર ન કરવી. આ નિયમ કાચી બુદ્ધિના જડ સત્યના આગ્રહીઓને પસંદ ન પડે એવો છે, પરંતુ તે બિન અનુભવી ક્ષણિક સત્યાવેગને હેઠો બેસાડી સમાજના ચિત્રને વિહંગાવલોકન કરવાથી એ સ્પષ્ટ થઈ જશે કે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને જે લખ્યું છે એ જ છેવટે સહુને માટે સર્વ રીતે સુખદાયક અને કલ્યાણકારી છે. વિહંગાવલોકન એટલે કે આકાશમાં ઉડનારી હમળીઓ, વિહંગ એટલે પક્ષી, આકાશમાં ઊંચે ઊંચે ઉડનારા પક્ષીઓ એમની નાની એવી આંખથી ઠેઠ પૃથ્વી ઉપર પડેલા ખોરાકને, મારણને, ઉંદર સસલા વગેરેને જોવે છે. ઝીણું ઝીણું ધરતી ઉપર એ જોયા કરે છે. અવલોકન કરવું એટલે જોવું, વિહંગાવલોકન એટલે કે પક્ષીની જેમ ઝીણી નજરે જોવું. આપણા બિન અનુભવી ક્ષણિક સત્યાવેગને હેઠો બેહાડી સમાજના ચિત્રને વિહંગાવલોકન કરવાથી એ સ્પષ્ટ થઈ જશે કે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને જે આ લખ્યું છે કે કોઈની ખાનગી વાત ક્યારેય ક્યાંય જાહેર ન કરવી એ જ છેવટે સૌને માટે સર્વ રીતે સુખદાયક અને કલ્યાણકારી પુરવાર થશે. માટે વાલા ભક્તો, સામાજિક વિવેકનો આ શ્લોક આપણે આજે સમજવો છે.
ગુહ્ય વાર્તા તું કશ્યાપી પ્રકાશ્યા નૈવ કુત્રચિત સમદૃષ્ટાન કાર્યાચ યથાર્હાર્ચ વ્યતિક્રમઃ. ગુહ્ય વાર્તા તું કશ્યાપી પ્રકાશ્યા નૈવ કુત્રચિત સમદૃષ્ટા ન કાર્યાશ્ચ યથાર્હાર્ચા વ્યતિક્રમઃ. આ શ્લોકમાં બે આજ્ઞા છે. પહેલી, કોઈની પણ જે ગુહ્ય વાર્તા એટલે કે ખાનગી બાબત તેને કોઈ ઠેકાણે પ્રકાશ કરવી જ નહીં, જાહેર કરવી નહીં. બીજી આજ્ઞા, જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું, પણ સમદૃષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. અહીંયા એક શબ્દ ઉપર પ્રકાશ આપું છું. ભાષાંતર કરતા પ્રકાંડ પંડિત શ્રી નિત્યાનંદ સ્વામીએ જીવ શબ્દનો પ્રયોગ કર્યો છે કે જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે સન્માન કરવું.
હા મનુષ્ય શબ્દ કેમ નો પ્રયોગ્યો? વાલા ભક્તો, સન્માન ખાલી મનુષ્યને જ ગમે છે અને મનુષ્યનું જ કરવું ઘટે છે એવું નથી. જીવ પ્રાણી માત્ર સન્માન પ્રિય છે. જીવ પ્રાણી માત્રનું સન્માન કરવું ઘટે છે. ઘરને આંગણે તમે કૂતરો પાળ્યો હોય એનું જો અપમાન કરો તો એ બટકું ભરે. સિંહ વગેરે પ્રાણીને પ્રેમ આપી એનું સન્માન કરે, એને હરખી રીતે જમાડે હાચવે તો એ મનુષ્યના મિત્ર બને છે. મારી દ્રષ્ટિએ અહીંયા જીવ શબ્દ સ્વામીએ જે લખ્યો છે એ રાઈટ છે. દરેક જીવનું સન્માન કરવું ઘટે છે. હવે એ આજ્ઞા બીજી છે, એને અત્યારે આપણે છોડી દઈએ છીએ. આજ્ઞાની વ્યાખ્યા કરીએ. પ્રથમ આજ્ઞા, ગુહ્ય વાર્તા તું કશ્યાપી પ્રકાશ્યા નૈવ કુત્રચિત ગુહિતું પરેભ્યઃ સંવરિતું યોગ્યા ગુહ્યા. ગુહ્ય શબ્દનો અર્થ કરે છે સતાનંદ સ્વામી ગુહિતું, એટલે કે દબાવી દેવા જેવી, ખાનગી રાખ્યા જેવી, ઊંડી ધરબી દીધા જેવી જે વાત હોય એને ગુહ્ય વાત કહેવાય. સા ચાસો વાર્તા વૃતાંતશ્ચ સાતુ. વાર્તા એટલે વૃતાંત, ઘટના, જે કાંઈ હોય તે. કુત્રચિત એટલે કે કશ્યાપી સમીપે, કોઈની પાસે. નૈવ પ્રકાશ્યા એનો અર્થ નૈવ્ય ઉદ્ઘાટનીય, એ વાતને ઉદ્ઘાટન કરવી નહીં, ઉઘાડી પાડવી નહીં, એમ દાટેલી જ રાખવી. કોઈ પણ પુરુષ હોય કે કોઈ પણ સ્ત્રી હોય વગેરે એનું ઢાંકવા યોગ્ય વૃત્તાંત હોય તો ક્યારેય જાહેર ન કરવું. પ્લીઝ ક્યારેય જાહેર ન કરો, એમાં મજા નથી. ઘણા માણસને આ વાત નહીં ગમતી. નાના નાના નવા નવા આપણે જ્યારે હોઈએ ત્યારે આપણને બી ઓછી ગમે. મને પણ એમ થતું હતું કે શું કામ પણ એમનામ એનું બધું ઢંકાયેલું રહે, કોઈને ખબર જ ન પડે તો એ સુધરે જ નહીં ને, એ તો એમનામ બધું ઊંધું ને ખોટું, એમનામ બધું હાંકે જ રાખે, એનું તો બારું જ પાડવું જોઈએ એવું રહેતું હતું. અને એમ જો બહાર ન પાડીએ, ભાંડો ન ફોડીએ તો બધે હડો પહેરી ગયેલો જ રહે, અને સંપ્રદાયમાં હડો હોય બધો એમ નામ રહે, આમ તેમ બીજું ત્રીજું ઘણું મનમાં કુદાકુદ થતું હતું. પરંતુ સમય જતા વાત આપ જ બરોબર છે એમ મગજમાં બેસી ગયું. ભગવાને જે કહ્યું છે એ જ સાચું છે. આપણા ડાપણને એમાં રંચ પણ પ્રવેશ કરવા જેવું નથી. આ વાત માત્ર ભગવાન સ્વામિનારાયણે જ કરી છે એવું કોઈ માનશો નહીં. અન્ય ગ્રંથોમાં પણ આ વાત છે. યાજ્ઞવલ્કે સ્મૃતિમાં લખ્યું છે, ન કચિત મર્મણી પુરુષેદ, ન કચિત મર્મણી પુરુષેદ. કોઈની માર્મિકતાને અડશો નહીં, એનું સીધું ગુજરાતી આવું થાય. પરંતુ કશ્યચિદપિ રહસ્ય વૃત્તમ ન પ્રકાશ્યેત ઇતિ તટ્ટિકા. આ વાક્યની ટીકા ટીકાકારોએ એ રીતે કરી, ન કચિત મર્મણી પુરુષેત, એટલે કે કોઈ પણ માણસની રહસ્ય વાર્તાને ક્યારેય જાહેર કરવી નહીં. તમે એની ખાનગી વાતને જાહેર કરો એનો જ અર્થ એવો થાય કે તમે એને મર્મ જગ્યાએ ગોદો માર્યો. પીડતી નસ દબવી, દુખતી નસ, એટલે એ નહીં કરવું જોઈએ. આ શ્લોકની ટીકા કરતા જગજીવન મોદી એમ કહે છે કે દરેક માણસના જીવનમાં કોઈ ને કોઈ વાત છાની રાખવા જેવી તો હોય જ. દરેક માણસના જીવનમાં કાંઈક તો છુપાવવા જેવું, દબાવવા જેવું, દાટી દીધા જેવું હોય હોય ને હોય. એને પ્રયત્નપૂર્વક છાની જ રાખવી જોઈએ. એ બાબતને પ્રયત્નપૂર્વક છાની રાખવી જોઈએ, એમ સંભાળીને, ખ્યાલ રાખીને, જતન રાખીને, ગાફલાઈ નહીં રાખવી જોઈએ એ બાબતમાં. તમારે એને ડાંટવામાં, હંગરવામાં, દબાવવામાં પ્રયત્ન પડતો હોય તો એ પ્રયત્ન કરીને પણ દબાવી રાખો. ઘણી વખત બહુ કષ્ટ થાય કે વાતને દબાવી રાખવામાં, મહેનત પડે, ભલે મહેનત પડે, પણ મહેરબાની કરીને એ વાતને ક્યાંય જાહેર કરશો નહીં પ્લીઝ, એમાં સારું નથી. નીતિશાસ્ત્રમાં પણ 9 બાબતો પ્રયત્નપૂર્વક ગુપ્ત રાખવાનું કહ્યું છે. મહેનતપૂર્વક 9 બાબતો ગુપ્ત રાખો. એક, પોતાનું આયુષ્ય. એ ખાનગી રાખવા જેવી ચીજ છે. આયુષ્ય જાહેર ન કરો. તમને ખ્યાલ આવી ગયો હોય કે આટલું જ મારું આયુષ્ય છે, પણ તમે બૈરા છોકરાને બીજા ત્રીજાને કીધા ન કરશો. બીજું, તમારું ધન. તમારી પાસે નાણું કેટલું છે તે જાહેર કર્યા જેવી વસ્તુ નથી. હા, તમે જે ઘરના કુટુંબી કે જણાવવા યોગ્ય વડીલને તમે જણાવો કે એટલા જાણો, ઠીક છે, પણ જગતમાં એ વાત જાહેર કર્યા જેવી નહીં. ત્રીજી વાત, ઘરનું કલંક. ઘરનું કલંક, ઘરમાં કુટુંબમાં કાંઈક કલંક લાગી ગયું કોઈને, તો એ જાહેર ના કરાય, એમાં જ ડાપણ છે. કહેવું ઘટતું હોય એવા કોઈ વડીલને, ગુરુજનને, સુજ્ઞ બુદ્ધિશાળી ડાયા સજ્જનની આગળ આપણે માર્ગદર્શન માટે કહીએ, ઠીક છે, એ એટલા પૂરતી વાત રહી. પણ એને સાપરે સડીને ક્યાંય બહાર પડાય નહીં. અને જેને કહીએ એને આ શિક્ષાપત્રીનો શ્લોક સંભાળીને કહેવું કે જો ભાઈ, પાછા જાહેર ન કરતા, અમે તો તમને ડાયા માણીને એક ખાનગી વાત મૂક્યાની દઢ તેજુરી માનીને આ વાત તમારે ત્યાં મૂકવા આવ્યા છીએ. આને છે ને ધરોહર માનીને સાચવજો, પાછા તમે આને છે ને જાહેર ન કરતા, તો પછી એ વાતને જિંદગીભર જાહેર ના કરાય, ત્યાં ત્યાં એને દબાવી જ દેવાય. ચોથી વાત, મંત્ર. એટલા જપીએ એ નહીં. મંત્રનો અર્થ થાય છે મંત્રણા. આપણે જે ભેગા થઈને મંત્રણા કરી હોય, કાંઈક પ્રોજેક્ટ કરવો હોય, એને માટે ભેગા થઈને કાંઈક ચર્ચા કરીને નક્કી કર્યું હોય કે આપણે 5 વર્ષમાં, 2 વર્ષમાં કે આમાં આપણે આમ કરવું છે, એને મંત્ર કહે છે સંસ્કૃતમાં. મંત્રણા એ ખાનગી કહેવાય, એને જાહેર ના કરાય. દાખલો આપું તો, મહારાજે મોટીબા લાડુબાને, દાદા ખાચરને, લાધા ઠક્કરને, રાજબાને બધાને એક દિવસ બોલાવ્યા હાંજે, અને મંત્રણા કરી કે આપણે ગઢપુરમાં મોટું શિખરબંધ મંદિર કરવું છે. તમે આ વાત ખાનગી રાખજો, કોઈને કહેતા નહીં. ક્યાં મંદિર કરવું, કેવડું કરવું, કેમ કરવું, એના માટે આપણે વિચારીશું ને જમીન સંપાદન કરવાની છે. હવે આ વાત થઈ ગઈ, પણ જીવા ખાચરનો કોક માણસ આમ ક્યાંક આગો ઊભો હશે, ખૂતો હશે, ભગવાન જાણે, એ વાત સાંભળી ગયો ને, એને જીવા બાપુને કીધી, જીવા બાપુએ હવારમાં આવીને મહારાજને કીધું કે ક્યારે મંદિર કરો. મહારાજ કે આલે લે, આપણો મંત્ર બહાર પડી ગયો, મંત્રણા ક્યાંક વહી ગઈ. પછી બધાને બોલાવ્યા, કોણે કીધું, શું કીધું, આ બધું થયું. એમાં ઓલા લાધા ટકરને વેમ પડ્યો કે રાજબાને આ મહા થાય તેણે કીધું છે, અને રાજબાનું મગજ ગયો કે ભલે તારું લાધ્યા ભલકે ભૂંડું થાય, શાપ દેવાઈ ગયો. લાધા ટકરનો છોકરો ભરવાડ વાહામાં ગયો હશે, ત્યાં કોકે આળ નાખ્યું, ઘરે આવીને ગળાફો ખાઈને મરી ગયો. આ બધી કઠણાઈ થઈ ગઈ. ગુહ્ય વાર્તા તું કશ્યાપી પ્રકાશ્યા નૈવ કુત્રચિત. એમાંથી દુઃખ જ આવે. આ બધા પ્રયોજાઈ ગયેલા બધા આ નિયમો છે સમાજમાં, એનાથી દુઃખ આવ્યા છે, માટે એની પછી આડ કરવી પડી. પાંચમું, મૈથુન. એ ગુપ્ત રાખ્યા જેવું છે. પોતાના કુટુંબમાં પોતાની કે પોતાની પત્નીની નબળાઈ એ જાહેર કર્યા જેવી વસ્તુ નહીં. છઠ્ઠું, ઓસડ દવા. તમે જે દવા લેતા હો ને એ પણ નીતિશાસ્ત્ર એમ કે છે કે બહુ જાહેર કર્યા જેવું. એનો અર્થ એ થાય કે તમારો રોગ પણ બધા જાણે એ હિતમાં નથી. આ નાના માણસો માટે નથી, પણ મોટા માણસો માટે તો અતિ જરૂરી બાબત છે. જે મોટા માણસ હોય, મોટા કંપનીના માલિક હોય, શેર ઉપર કંપની હાલતી હોય, એના જાજા શેર હોય, એમાં ખબર પડે કે એમની તબિયત લથડી છે તો બહુ શેરના ભાવ તૂટી જાય. માટે રોગ દવા એ પણ ખાનગી રાખ્યા જેવી બાબત છે. સાતમું, તપ. આપણે કાંઈક તપ કરતા હોઈએ તો એ જાહેર કર્યા જેવી બાબત નથી, એ ખાનગી રાખો. આપણા અમુક નિયમ હોય, બ્રહ્મચર્યાદિક જે કાંઈ હોય તે એ પણ ખાનગી રખાય. તપ વગેરે જાહેર કરવામાં મજા નથી. આઠમી બાબત, દાન. જે કાંઈ દાન દઈએ છીએ તે પણ શાસ્ત્ર ખાનગી રાખવાનું કહે છે. કન્યાદાન ખાનગી રાખવું નહીં. કેમ જે શિક્ષાપત્રીમાં એની ના પાડી છું. તમે ઋણ દઈ ચૂક્યા હો, કોઈ તમારી પાસે રૂપિયા માગતો હોય અને તમે એને રૂપિયા દઈ દીધા હોય તો એ જાહેર કરી દેવું કે આ મારી પાસે 5 લાખ માગતો તો મેં એને આપી દીધા છે, તાકી તમારો ક્યાંક એક્સિડન્ટમાં મૃત્યુ થઈ જાય તો એ પાછો આવીને ફરી વાર તમારા છોકરા પાસે ઉઘરાણી ન કરે કે તારા બાપાને 5 લાખ આપ્યા તા, મને આપ્યા નથી, પૈસા લાવ. હવે ઓલો દઈ ને મર્યો હોય અને નકામા માણા ફરીને પાછા લે, એટલે પૈસા તમે કોકને દઈ દીધા હોય તો એ તમારે જાહેર કરી દેવું, કન્યાદાન જાહેર કરી દેવું. બાકી તમે ધર્માદાય સત્સંગમાં સંપ્રદાયમાં ગરીબો માટે બીજે ત્રીજે માટે તમે જે દાન કરો છો તે ગુપ્ત રાખો, જાહેર નહીં કરો એમ નીતિશાસ્ત્ર કહે છે. અને નવમું, અપમાન. અપમાન જાહેર કરવું નહીં. આપણે ક્યાંક ગયા હોઈએ અને ત્યાં લોકોએ આપણી મશ્કરી કરી, આપણને ગાળો દીધી, આપણું અપમાન કર્યું, તો એ પછી બીજા બધા ભેગા થાય ત્યારે આપણે ત્યાં વાત ન કરાય કે મને તો આવી આવી છોપડી એમ, કે કાંઈ ન કહેવાય, આ બહુ સારું હતું, મળી આવે ને મજા આવી એમ. પૈસા આપી દીધા? પૈસા તો ન આપ્યા, પણ કીધું આપી દઈશ એમ, ગાળો દીધી એમ ન કહેવાય. પછી ક્યાંય ન કહેવાય એવું નથી, કહેવા જેવા કોક હોય એને શાંતિ ખાતર કહેવું કે આ દિશા થઈ મારી તો, પણ બીજે ત્રીજે ન કહેવાય. કારણ એનું એવું છે કે તમે આ રીતે તમારી આવી ગાળો ખાધ્યા રૂપી નબળાઈને એ લોકો જાણે તો એ તમને ઓળખી જાય કે આની પાસેથી 2-5 લાખ ઉશીના લઈ લેવાય ને પછી માગવા ત્યારે ગાળું દેવાય, આ કાંઈ કરી શકે એવો નથી, ઓલે એની કાયમ ખાઈશ, તમારો મિસયુઝ થાય. માટે ખાનગી રાખવું જરૂરી છે. બધા માણસો આપણને બધી રીતે કળી જાય એ આપણા હિતમાં નથી. માટે ગંભીરતા નામનો ગુણ વ્યક્તિએ ગ્રહણ કરવો જોઈએ કે તમને જેવા છે એવા કોઈ જાણી શકે નહીં. પણ આ વાત સંસારની છે. પાછું આધ્યાત્મિક માર્ગમાં આપણા જે વડીલો હોય, ગુરુજનો હોય, ત્યાં આવી કપટબાજી ખેલવાની ન હોય. કેમ જે સત્પુરુષના જ્યાં લક્ષણો કીધા છે ત્યાં એક લક્ષણ એવું છે કે એ જેવો હોય એવો એને બધાય જાણે. પણ સંસાર વ્યવહારમાં રહેવું છે એણે. અને આ આધ્યાત્મિક માર્ગના સાધુ સંતોએ પણ વ્યવહારિક બાબતની જે કાંઈ હોય વાતો એને પણ આ જ રીતે સમજવી જોઈએ, એને હંગરવી જોઈએ, એને ગંભીર ગુણ રાખવો જ જોઈએ, નહીતર ગડબડ ગોટાળા થાય. જરાક નોખું પાડવું અહીંયા આધ્યાત્મિકપણું અને વ્યવહારિકપણું, નહીતર કપટી બની જવાય. યા તો વગર સમજે ભોળપણમાં ને મૂર્ખાઈમાં ઓવર નિખાલસતા આપણામાં ઘૂસી જાય, એ પણ નુકસાન કરે છે. વાલા ભક્તો, આ નવ બાબતો જાહેર ન કરવી, છતાંય કોઈક વાર કોઈની છાની વાત બહાર પડી જાય, ચાલો પડી ગઈ, અને તે આપણા જાણવામાં આવે તો આપણે પણ તે પ્રયત્નપૂર્વક છાની જ રાખવી જોઈએ, ત્યાં દાટી જ દેવી જોઈએ. ઘણી બાબતો એવી છે કે લોકો આપણી પાસે આવીને કહે કે આમ ને તેમ ને આમ થયું તેમ થયું, પણ આપણને જો ખબર પડી જાય કે આ વાત એણે મને કરી એ હાવ ખોટી છે, ન કરવી જોઈએ, આને આ વાત મને કહેવાનો કોઈ અર્થ નથી, તો આપણે તરત જ એ ભાઈને કહી દેવું પડે કે આ વાત તે મને કરી, ભલે કરી, મહેરબાની કરીને કોઈને કહશ નહીં, ભલા માણસ, આ વાત ન કોઈને કરાય. પછી બોલ્યો કે એમ, હા એમ, આમાંથી તો ઉપાધિ થશે, માટે કોઈને કહીશ નહીં, મને કીધું, ભલે કીધું, હું નહીં કહું, તું ન કે તો આ નહીં, આને દાટો, એમ કરીને તે વાત ત્યાં ત્યાં દાટી દેવાય. આટલો વિવેક દરેક માણસે રાખવો જોઈએ. જોકે મોટાભાગના માણસો આ બધા વિવેકને જાણતા હોય છે, રાખતા હોય છે, ટીપાઈને ઘડાઈ ગયા હોય છે. કોઈ નવા હોય, ન ખબર પડતી હોય, એને આમાંથી વિશેષ ખબર પડશે, અને જેને ખબર પડી હોય એને એના ઉપર શીકો લાગી જશે કે આપણે સમજીએ છીએ, પાકું છે, બરાબર છે, શિક્ષાપત્રી પ્રમાણે છે. હવે એક બીજી વાત છે કે કોઈ વાત હાવ જાહેર જ થઈ ગઈ હોય તો પછી એને ખાનગી ન રખાય, એ આગળ હું કહીશ. હવે આ આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે શું કામ કરી, જો કે ઘણી બધી સ્પષ્ટતા થઈ ચૂકી છે, તો પણ વિશેષ કહું છું કે આ આજ્ઞાનો હેતુ અને એનું ફળ, હેતુ અને ફળ બંને સમાન જ આવશે. પહેલો હેતુ, સમાજને સુખમય રાખવા, શાંતિમય રાખવા ભગવાને આ આજ્ઞા કરી છે. જો આજ્ઞા પડે તો સમાજમાં સુખ શાંતિ પ્રવર્તે, આ ફળ મળે, જે હેતુ છે એ ફળ છે. બીજે નંબરે માણસની આબરૂ અને એને ખુદને બચાવવા, માણસની આબરૂ પણ બચાવવી છે અને માણસને પણ બચાવવો છે, માટે ભગવાને આ આજ્ઞા કરી છે. અને આ આજ્ઞા જો આપણે પાળીએ તો માણસની આબરૂ પણ બચી જાય, અને આબરૂ જો એની ન જાય તો માણસ પણ બચી જાય. કેમ જે ક્યાંક ક્યાંક એવું બન્યું છે કે માણસની આબરૂ ગયા પછી માણસ જીવી શક્યો નથી, આપઘાત કરીને મરી જાય છે, માટે આ આજ્ઞા છે એને બચાવવા ને એની આબરૂ બચાવવા. નંબર ત્રણ, સામાજિક પારિવારિક અને આધ્યાત્મિક સંબંધોમાં સુમેળ રહે તે હેતુ માટે મહારાજે આ આજ્ઞા કરી છે. જો એકબીજાની ખોતરી ખોતરીને ખાનગી વાતોને એકબીજા આગળ કહ્યા કરીએ તો ન સામાજિક સુમેળ રહે, ન પારિવારિક સુમેળ રહે, ન આધ્યાત્મિક સુમેળ રહે, બધે કુમેળ ને કુસુમ થઈ જાય. અને જો આજ્ઞા પડે તો બધે જ સુમેળ ને સંપ ને આનંદ વર્ત્યા કરે. વાત આવી છે, એક વાત તમને કહું કે આપણા ઘરના ફળિયામાં કે ઘરમાં બિલાડું ઝાડે ફરી ગયું હોય, કોઈ ઉંદરડું દબાઈને મરી ગયું હોય, ગંધાતું હોય, એના ઉપર તમે ધૂળ નાખી દો, દાટી દો એને, અથવા ત્યાંથી ઉઠાવીને બીજે દાટી દો અને નિકાલ કરી નાખો, એને પૂરું કરી દો, તો દુર્ગંધ બંધ થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય. એમ આ જગતમાં કંઈક એવી ઘટના બની ગઈ છે, એને જો તમે દાટી દો તો એની દુર્ગંધ બંધ થઈ જાય, અને એને દાટો નહીં અને ચોકમાં લાવીને મૂકો તો બધે નરી ગંધ જ આવે. ગુપ્ત વાતને જાહેર કર્યાના સમાન આ વાત છે. ચોથી બાબત, ઢાંકવા જેવી બાબતને ઢાંકવામાં જ સમાજનું ભલું છે, માટે આજ્ઞા કરી છે. પાંચમી બાબત, ગુપ્ત વાત ખુલ્લી કરવા રૂપ હલકાઈથી આપણને બચાવવા છે. આપણે જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ, કોઈની ગુપ્ત વાતને ખુલ્લી પાડવી, જાહેર કરવી એ હલકાઈ છે, હલકાઈ. એ ગૌરવ લેવા જેવી વાત નથી, એ બહુ નિંદિત ઘટના છે, ખરાબ બાબત છે. સાંભળો, એના ઉપર એક દ્રષ્ટાંત આપું છું. બની ગયેલી ઘટનાને જો જાહેર કરી હોત તો શું પરિણામ આવત, અને જો એ વાતને દબાવી નાખીને ખાનગી રાખી તો શું પરિણામ આવ્યું, એના ઉપર એક નાનું એવું દ્રષ્ટાંત છે. એક શહેરમાં એક પવિત્ર સત્સંગીનું કુટુંબ રહેતું હતું. પિતા નોકરી કરતા હતા સરકારના ખાતામાં, માતા ઘરકામ કરતા. તેમને કુલ્લે 6 સંતાનો, એમાં 3 દીકરા અને 3 દીકરી હતા. મોટી દીકરી 22 વર્ષની હતી, બીજા નંબરનો ભાઈ હતો એની ઉંમર 20 વર્ષની હતી. બધા છોકરા ભણતા હતા. ભણતા ભણતા મોટી દીકરીને કોઈ નિમ્ન જ્ઞાતિના છોકરા સાથે પ્રેમ થઈ ગયો, અને તે પ્રેમને એનાથી નાનો જે ભાઈ હતો 20 વર્ષનો એ પોતે ભાળી ગયો, હગી આંખે. અને જોગાનું જોગ એ વખતે એની બેનને બી ખબર પડી ગઈ કે મારો ભાઈ અમારી આ ઘટના જોઈ ગયો. હવે આ છોકરીનું કોઈ બીજા છોકરાની સાથે વ્યવસાય પણ થઈ ગયું હતું. હવે આનો ભાઈ જો આ પોતાની બેનની વાતને જાહેર કરે તો સામાજિક અને કૌટુંબિક બહુ મોટું નુકસાન થાય એમ હતું. ઘરની આબરૂ જાય, વ્યવસાય તૂટી જાય, ફરીવાર વ્યવસાય થાય નહીં, ઘણી બધી મુશ્કેલી થાય. કદાચ જો બેનથી આ આઘાત જીરવાય નહીં તો આપઘાત પણ કરે. પરંતુ ભાઈ ડાયો હતો. એણે એની બેનને એકાંતમાં બોલાવીને કહ્યું, બેન મારા ઉપર વિશ્વાસ રાખજે, હું તારી વાત કોઈને નહીં કહું, પણ મારી બે હાથ જોડીને વિનંતી છે, તું મારી મોટી બેન છો, આ ખોટા માર્ગેથી પાછી વળી જા. અરે તારું વ્યવસાય થઈ ગયું છે અને તું આ કુમાર્ગે રહીશ, આજ નહીં તો કાલ કોક બીજો ભાળશે તો એ બહાર પાડશે, અને જે દી બહાર પાડશે તે દી તારું વ્યવસાય તૂટશે, બીજે થશે નહીં, અને નિમ્ન જ્ઞાતિના છોકરા સાથે તું પરણીને રહી નહીં શક, તારું જીવન આખું બગડીને બેહાલ થઈ જશે. હું તને વિનંતી કરું છું કે તું એ રસ્તો છોડી દે, અને તું મારી ચિંતા કરીશ નહીં, હું તારાથી નાનો ભાઈ છું, હું તારી વાત બહાર નહીં પાડું. હું તને વિશ્વાસ આપું છું કે આ દેહમાંથી છેલ્લો શ્વાસ નીકળશે, પણ ત્યાં સુધી આ તારી ખાનગી વાત બહાર ક્યાંય નહીં નીકળે. આટલી જ્યારે એના નાના ભાઈએ એની મોટી બેનને વાત કરી ત્યારે એની મોટી બેનની આંખમાંથી દળદળ આંસુડા તો શરૂ થઈ ગયા પણ પોક મુકાઈ ગઈ. એ બહુ રડી પડી. એને ખ્યાલ આવ્યો કે મારો ભાઈ મારાથી નાનો છે પણ એની સમજણ ગજબની છે. રડતી રડતી નાનો ભાઈ હતો છતાં બે હાથ જોડીને એ કહેવા લાગી કે હે ભાઈ, હું નસીબદાર છું કે મને તારા જેવો નાની ઉંમરનો પણ સમજણો ભાઈ ભગવાને આપ્યો છે. ભાઈ જા, હું તને વચન દઉં છું કે હવેથી એ છોકરાની હામુઈ હું ક્યારેય નહીં જોઉં. એના ભાઈએ એની સાથે આવી માનવતા દાખવી તો એની બેનને જીવનમાં એવું બળ આવ્યું અને એને લાગી આવ્યું કે હું ખોટે માર્ગે છું અને મારા નાના ભાઈને મને આ રીતે કહેવું પડે છે. પ્રતિજ્ઞા લઈ લીધી કે હું એ માર્ગેથી હવે આજથી પાછી વળી જાઉં છું, અને વળી ગઈ. એ કુમાર્ગ છોડી દીધો. પછી તો બેનના લગ્ન થયા, કોઈ પ્રકારનું સંકટ કે દુઃખ આવ્યું નહીં. આ વાતને વર્ષો વીતી ગયા. ભાઈ સમજણો હતો તો દુઃખનો પ્રસંગ હતો, છતાં તેને સુખપૂર્વક તરી ગયા, નહીતર મરી ગયા હોત. આ શ્લોકની તાકાત છે, આ છે આ આજ્ઞાની તાકાત. સમજવા જેવી છે. કોઈ માણસને કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તેને કોઈ જોઈ જાય, જાણી જાય અને તે જો બધે બહાર પાડી દે તો તે માણસ કદાચ આપઘાત કરી લે. એવું આ જગતમાં બહુ બન્યું છે, બહુ જ આપઘાત આ રીતે થયેલા છે સમાજમાં. આ બધી ઘટનાઓ મેં અને તમે પણ જોઈ જાણી છે, સાંભળી છે, નિકટની કે દૂરની. પ્રાયચિત કરવા માટે પણ જીવતો નથી રહેતો, માટે એને જીવાડવા પણ કોઈને કહેવું નહીં. પ્લીઝ કોઈને કહેવું નહીં. ઘણી એવી બધી બાબતો અને ઘટનાઓ છે કે જે આ જાહેર કથામાં વ્યાસ મંચ ઉપરથી કહેવાય પણ નહીં. ભગવાને તો હાવ ટૂંકા શબ્દમાં કહી દીધું, કોઈની વાત ખાનગી હોય તો જાહેર કરશો નહીં, બસ. એટલે આટલા શબ્દ પતી ગયો. ફણિયાની પાછળ ઇતિહાસના ઇતિહાસ પડ્યા છે. લખવા બેહો તો મોટા મોટા ગ્રંથ થાય આ એક જ આજ્ઞાના વિવરણમાં. બોલો, શિક્ષાપત્રીમાં આપણે રોજ વાંચી નાખી, કોઈની ખાનગી વાત બહાર પાડવી નહીં. આ એટલે આગળ હું કીધું, હું નહીં, હું સાંભળ્યું, હું વાંચ્યું, હું યાદ રહી, કાંઈ નહીં. એવો ને એવો પૂજા કરીને ધોતું મૂક્યું નથી, પેન્ટ સડાવ્યું નથી, કોકની કોકને કહેવા માટે તમને ખબર પડી આમ થયું, એટલે વાંચીને હું આવ્યો. ઘણા તો શિક્ષાપત્રી વાંચે છે, બસ વેઠ જ કરે છે. ઘરની બહાર નીકળે ત્યાં સુધી એને મેં હું વાંચ્યું એની ખબર નથી રહેતી. બોલો, એ પાળશે કેવી રીતે? એ માણસ એ આજ્ઞાને જીવનમાં જરૂર પડે કેવી રીતે અમલમાં લઈ શકશે એને યાદ જ નથી. આવા એક બે નહીં, હજારો સત્સંગી ભાઈ ભાઈઓ છે. એક બીજી વાત કરું છું. એક ગામમાં પતિ પત્ની બે સુખપૂર્વક રહેતા હતા, સુખી જીવન હતું. પણ સમય જતા પત્નીના યોગમાં કોઈ બીજો પુરુષ આવી ગયો, બેયને હેત થઈ ગયું. દિવસ પછી દિવસ જતા પતિને થોડી ગંધ આવી ગઈ કે મારી પત્ની અવળી લઈને ગઈ છે. પણ પતિ બહુ ડાયો હતો, એણે કાંઈ આમ સીધું એને કીધું નહીં. પણ પત્નીને ખ્યાલ આવી ગયો કે મારા પતિને અમારી બદચાલની ખબર પડી ગઈ છે. હવે પત્નીએ વિચાર કર્યો કે આ પતિ હવે મને છોડશે નહીં, આમાંથી કાંઈક તકલીફ થશે, માટે પતિને મારી નાખ્યો હોય તો ઓલ્યાની સાથે જતું રહેવાય. આજે આવા કિસ્સા બને છે ને. હમણાં જ પેપરમાં કાંઈક હતો આવો કિસ્સો, મને સંત કહેતા હતા. ખૂટેલા પતિના માથામાં કુવાડો માર્યો પત્નીએ જ, કોકની હારે અને પ્રેમ થઈ ગયો હતો અને તે પતિને મારી નાખ્યો. આવા તો બહુ કિસ્સાઓ બને છે. બસ આ પત્નીએ પણ કાવતરું ગોઠવું કે પતિને પતાવી દેવો છે. ગયા વાડીએ, ઠાક્યા પાક્યા કામ કરીને બેઠેલા. પત્ની કે તરસ બહુ લાગી છે, ઊભા પગે તમે કૂવામાં જ પાણી સીસી લાવો ને. તો હારું, એ બિચારો ઉપડ્યો. આ ધીમે હરીને વાહે ગયો, ઓલાને ખબર નહીં, ઓલો બિચારો આમ આમ કરતો હતો. દીધો ધક્કો, પતિ પડ્યો કૂવામાં. પણ ભાગ્ય જોગે એને કાંઈક મૂળિયા જેવું કે કોઈક વસ્તુ હાથમાં આવી ગઈ, એટલે મર્યો નહીં, વાગ્યું નહીં, સીધો પાણી પીડ્યો, બચી ગયો. પત્ની તો ઘરે વહી ગઈ. પણ કોઈક માણસ ત્યાંથી નીકળ્યા, ખખડ ભભડ થયું એટલે કૂવામાંથી બૂમ પાડી મને કાઢજો. કાઢનારા માણસોએ કહ્યું, કલા ભાઈ કેવી રીતે પડી ગયા? તો ભાઈ લપસી પડ્યો, અહીંયા આવ્યો તો. કોઈ વાત કરી નહીં, ઘરે આવ્યો અને પત્નીએ ભાળ્યો એટલે હેપતાઈ ગઈ. લે, આંચકો ખાઈ જાય ને કે આ તો પાછો આવ્યો જીવતો. ત્યારે એના પતિએ એની પત્નીને આશ્વાસન આપ્યું, કાંઈ ગભરાશ નહીં, હું તારી વાત કોઈને જિંદગીમાં નહીં કહું. કેશ જરાક હળદર કર, આ પગે જરાક હવે સોલાનું હળદર ચોપડી દે, ચિંતા કરીશ નહીં. પત્નીને એમ થયું કે આવો સહનશીલતાની મૂર્તિ જેવો પતિ ક્યાંય ન મળે. પછી પાછું ધીમે રહીને એમ કીધું કે તને મારી હારે ન જ અનુકૂળ આવતું હોય, ન જ ફાવતું હોય તો મને મારી નાખવાની કોઈ જરૂર નથી, હું તને છોટ આપું છું. તમ તાર તારે જેની હારે પ્રેમ હોય એની હારે જતું રહેવું હોય ને એને પરણી જવું હોય તો મારી ક્યાં નાશ, જેવી ઠાકોરજીની મરજી, સુખે એને પરણી જાય ને આપણે છૂટાછેડા કરી. પણ તારી વાત કોઈને નહીં કહું, તું ચિંતા ન કરીશ. પત્નીની આંખમાંથી આહુડાની ધાર શરૂ થઈ ગયો કે આ તો ગજવેલ પાત્ર છે. હાથ જોડ્યા, રડી પડી, માફી માગી કે મારી જિંદગીમાં આ કાળપને હું ક્યારેય ભૂંસી નહીં શકું, મેં બહુ મોટી ભૂલ કરી છે, એક ભૂલની માફી આપી દો. પતિ કે માફ જ છે, મેં તને પહેલા કહી દીધું ને, બોલીને માયનામાં ન આવે કે આવી મોટી ભૂલ આમ સહજમાં માફ કરનારો આ વીર પુરુષ કેટલો બધો મહાન છે. અને આવા મહાન પતિને મૂકીને ગમે એવા ભાગેડું હારે મારે રખડવું, એ તો આર આર મારી તો બહુ માઠી દિશા છે. એ ભાઈ સુધરી ગઈ, જીવન સુખેથી પાર પડી ગયું. ભાઈ લપસી પડ્યો એમાં પડી ગયું પાર, ધક્કો માર્યો એમ કીધું હોત ને તો બધું બહુ બગડી જાત. ઘણા કાર્યો એવા છે કે જેને જરા ખંભાળી લેવાથી માણસ હેમ ખેમ આનંદપૂર્વક જિંદગી જીવી શકે છે, અને જરાક તમે જો ટાણે ન સંભાળી શકો તો બધું ઉલમાં ઝૂલમાં જાય, એવું તો બહુ જગ્યાએ થાય છે. માટે વાલા ભક્તો, તમે કોઈની વાત જોઈ લીધી જાણી ગયા હો તો પણ એને કહેવું નહીં કે હું તારી વાત જાણું છું. હવે સાંભળવા જેવી વાત છે, તમે કદાચ જાણી ગયા તો ત્યાં જઈને બંઠાશ ક્યારેય ન મારી શકું, મને બધી ખબર છે, એ મને બધી ખબર તારી, આમાં સારું નથી. આપણે છીસરી બુદ્ધિમાં વાયડાઈમાં કાયમ આ ધંધો કરતા હોઈએ છીએ, પણ શિક્ષાપત્રી ના કહેશ, કહેશો નહીં, એમાં બહુ મોટું જોખમ છે. ખ્યાલ આવ્યો તમને? એક જગ્યાએ મામીને કોઈ બીજા પુરુષ સાથે કઢંગી હાલતમાં ભાણો જોઈ ગયો, અને પછી મામીને કે મને ખબર પડી ગઈ, જો મામી તમારી હો ભાળી ગયો હું. મામી કે કોઈને કહીશ નહીં, તો કે નહીં કહો બસ, પણ હવે મને ખબર પડી ગઈ. મામીને લાગ્યું કે આ વાંદરા જેવો કીધા કે રહે નહીં. મામીએ સરસ ચા બનાવી, ભાણાભાઈ લેવો ચા પીવો, તક લાવો, અને ચામાં નાખી દીધું. ભાણાભાઈ વિયા ગયા. શેમાં જ વિયા ગયા? મને ખબર છે તમે કેવા છો, એમાં જ વિયા ગયા. ગયા કાંઈ નું કાંઈ એમ જ થાય. એક વાત સારી રીતે મારે તમારે સમજી લેવા જેવી એ છે કે કોઈને ભય બતાવવાથી આપણે નિર્ભય ક્યારેય રહી શકતા નથી. જ્યાં લખવું હોય ને લખજો. હું આપણા નાના છોકરાની વાત નથી કરતો, આપણા બાળકોને પતિ પત્નીઓને થોડોક ડારો આપીએ અને એ સીધા હાલે એ વાત તો બરાબર સમજ્યા, પણ બાકી બીજા ત્રીજા માણસોને ડરાવીને આપણે જાણે કે એને દાબમાં રાખશું ને આપણે બહુ લહેર કરશું એવું કોઈએ સપનું સેવવું નહીં. બીજાને જે ભય કરાવે છે એને ભય આવે જ છે, માટે બીજાને ડરાવવાની કોઈએ ક્યારેય વાત વિચારવી નહીં કે આને ભયમાં રાખવો છે, આને ડરાવવો છે. રહેશે તમારાથી થોડોક સમય ડરતો, પણ એ સતત પ્લાન કર્યા કરશે કે આ મારો બેટો મને ડરાવે છે, આનું ક્યારેક ઠેકાણે કરી નાખવું છે, અને એ જરૂર તમને ક્યાંક ગમે તે રીતે પછાડશે. કેમ જે જો એને આપણા પ્રત્યે એવો ખ્યાલ રહ્યો હોત કે આ માણસથી મને કોઈ ભય નથી તો તમને એ ક્યારેય કશું નહીં કરે. અરે ઘણી વખત તો એવું થાય છે કે આપણે એને કાંઈ કરવાના ન હોઈએ તોય પણ જો એને ડર લાગી ગયો હોય કે આ મને હેરાન કરશે, મને કાંઈક કરશે, મારો બગાડશે, તો એ આપણને કાંઈક ફાંસામાં લેવા પ્રયત્ન કરતો જ હોય, અને આપણને ખબર પડી જાય કે આ મારાથી ખોટો ડરીને મને કાંઈક ને કાંઈક વગોવે છે કે નિંદે છે કે મને કાંઈક લઈ લેવા આટી ઘૂંટીમાં મથે છે, તો આપણે એને સામે જઈને કહી દેવું કે તમે મારાથી કોઈ પ્રકારનો ડર રાખશો નહીં, નિશ્ચિંત થઈ જાઓ, નિર્ભય થઈ જાઓ, હું તમને ક્યાંય નહીં નડું, હું તમને કાંઈ નહીં કરું, મને તમને હેરાન કરવામાં ડરાવવામાં કોઈ રસ નથી, તમે તમારા રસ્તે લહેરી કરો, હું મારે રસ્તે લહેરી કરું, યાર મિથ્યા મારો ડર ન રાખશો એમ તમે કહી દો ને તો એને હાશ થઈ જાય કે હાશ તો સારું, તો તમારા પાછળ પ્લાન ન કરે, નહીતર મુશ્કેલી મૂકે. માટે કહું છું કે કોઈને ડરાવીને દબાવીને આપણે રાજી કરવાની વાત વિચારતા જ નહીં. બીજાને નિર્ભય રાખો જો તમારે નિર્ભય રહેવું હોય તો. ખ્યાલ આવ્યો વાલા ભક્તો? અથવા તો આપણે એને જોઈ ગયા અને એને ખબર પડી ગઈ કે આ અમારી ગંદી બાબત આને જોઈ લીધી, તો આપણે જો જાણીએ કે એને ખબર પડી ગઈ છે તો એને મળીને કહી દેવું કે તમે ચિંતા કરશો નહીં, હું તમારી વાત કોઈને નહીં કહું, એને કહી દેવું. કેમ જે બીકમાં ને બીકમાં તે આપણને મારી ન નાખે, બસ કહી દીધું હોય તો. અને એક બીજી વાત બહુ સરસ છે, તમે એવો દેખાડો કરી નાખો, નાટક કરી નાખો કે તમને કઈ ખબર જ નથી. ખ્યાલ આવ્યો તમને? તુલસીદાસજી એક રસ્તેથી પસાર થતા હતા, ત્યાં કોઈ સ્ત્રી અને પુરુષ વ્યભિચાર કરતા. સંત તુલસીદાસે આ જોયું, જોયું એટલે બે હેપતાઈ ગયા, ભારે કરી આ તુલસીદાસ આપણને ભાળી ગયા, હવે તો ઉપાજી થાય. એટલે તુલસીદાસે તરત જ ગાંડાની જેમ પોતે કાંઈ જાણે જાણતા જ નથી પોતાની ધૂનમાં હેલા જાય છે એવું નાટક કર્યું, ધ્યાન જ નથી જાણે પોતાનું કાંઈ. ત્યારે ઓલા બેને એમ થયું કે નથી ભેડે આપણને ભાઈ, એ તો એની મેળે મસ્તી ગાંડાની જેમ જાય છે, આપણને કશું એને જોયા જાણ્યા નથી એમ મનમાં થઈ ગયું, શાંતિ થઈ ગઈ. બોલો, એ તુલસીદાસે ડાપણ વાપર્યું, સમજ્યા? અને આપણે ત્યાં જઈને ઉભા રહ્યા, રંગે હાથ પકડ્યા, લે આ લે, તું તો આવતા આવ્યો તો અહીં ક્યાં પકડવા આવ્યો તો રંગે? મૂર્ખામી તો આપણી કઈ ઓછી નથી હોતી, અને પછી આપણી સુરક્ષા કઠણ થઈ જાય પછી એમાં કઈ સારું નહીં, કારણ કે અવળી લાઈને ગયેલા અવળી લાઈને જ હોય, એ પછી કઈ આપણા માટે દયા કરીને હવળી લાઈન નો માઈશ કરે, હવળી લાઈન એ બધી અવળી જ હોય. એમ તો આ દુનિયામાં બહુ ખૂન થયા છે, બહુ બધી તકલીફો થઈ છે, માટે ભગવાન સ્વામિનારાયણ આપણને એ તકલીફો ન આવે એટલે આ વાત કરે છે કે મારા આશ્રિતો એ આ બધું ધ્યાન રાખવું. ત્રિભુવન વ્યાસ એવું લખે છે શિક્ષાપત્રી ઉપર આ શ્લોકમાં કે કોઈની ગુપ્ત હકીકત પ્રગટ કરવી એમાં ચાર પ્રકારે પાપ રહેલું છે, ચાર પ્રકારે. એક વિશ્વાસઘાત, બીજું પિશુન્નતા, ત્રીજો દ્રોહ અને ચોથો આપઘાત. કેવી રીતે? તો કે વિશ્વાસઘાત એટલે કોઈએ છાની વાત વિશ્વાસથી આપણને કહી હોય કે ભાઈ તમારા માં મને વિશ્વાસ છે, હું મારી વાત કહું છું, તમે કોઈને કહેશો નહીં, અને તે વાત જો આપણે પ્રગટ કરી દઈએ તો વિશ્વાસઘાત કર્યો કે ન કર્યો, વિશ્વાસઘાતો ન કર્તવ્યો, એ વાત આપણે ચૂક્યા કે ન ચૂક્યા. એટલે ખાનગી વાત જાહેર કરવામાં પહેલું વિશ્વાસઘાતરૂપી પાપ થાય છે, અને શિક્ષાપત્રીમાં વિશ્વાસઘાત કોઈનો કરવો નહીં એ જે આજ્ઞા છે એ એની વાહવાય લોપાણી, આ લોપાઈને પછી ઓલી લોપાણી. બીજું પિશુન્નતા, ગમે ત્યાંથી છાની હકીકત મળી છતાં તે પ્રગટ કરી દેનાર માણસ ચાડીઓ ગણાય છે, એ પિશુન્નતાનું મોટું પાપ છે. કળસો જે મારે ને જ્યાં હોય ને ચમચાગીરી કરે ને એ બહુ મોટું પાપ છે, સમજ્યા? ચમચો હારો નહીં, કોઈ કુટુંબમાં, કોઈ ઘરમાં, કોઈ ગ્રુપમાં, કોઈ મિત્ર મંડળમાં ચમચો એકાદો હોય ને મોટી મુશ્કેલી. માટે પિશુન્નતા એને કહેવાય, ચાડિયાપણું એ પણ બહુ મોટું પાપ છે. દ્રોહ, ગુપ્તવાત ઉઘાડી થતા સામાના હૃદયને જે આઘાત કે દુઃખ થાય એટલે આપણે એનો દ્રોહ કર્યો કહેવાય, માટે તેમાં પરાયા દ્રોહનું પણ પાપ રહ્યું છે. આપઘાત, એની પ્રતિષ્ઠા ઝાંખી પડે જો આપણે એની કોઈક હકીકત બહાર પાડી દઈએ તો, અને કદાચ એનું જીવન પણ બરબાદ થઈ જાય, પછી એને આપઘાત કરવાનો પણ પ્રસંગ આવે, તો એનું પાપ આપણને લાગે એની વાત બહાર પાડનારાને. માટે આ ચાર પાપ છે ગુપ્ત વાત જાહેર કરવામાં. માણસનો સહજ સ્વભાવ એવો છે દરેક માણસનો, કોઈ નહીં હો, તને જ કહું છું, કોઈને કહેતો નહીં હો, આ તને જ કહું છું. ત્રણ જણાને કહીને આવ્યો હોય તોય એમ કે તને જ કહું છું, કોઈને કહેતો નહીં, એમ કહી જેને તેને કીધા કરે. ઘણા માણસને તો એ બી નથી ખબર રહેતી કે મેં આ વાત બીજાને કરી છે, અને આપણને એમ કે કોઈ નથી કરી, તને જ કહું છું. કરી દીધેલી હોય તો એને ખબર ન હોય કે મેં આ વાત કરીશ. આવી મુશ્કેલી છે. હવે એ 10 જણાને આવી રીતે વાત કરે, કોઈને નહીં તને જ કહું છું, કોઈને કહેતો નહીં. ઓલાય પાસે એમ જ કરે, કોઈને નહીં તને જ કહું છું, કોઈને કહેતો નહીં, એમ કરીને 6 જણાને જણાવે. એ રીતે વાત જાહેર થાય. માટે જો આજ્ઞા ન પાળે અને ગાફલાઈમાં કોઈની અલ્પ ગુપ્ત વાત જાહેર થઈ જાય તો પછી રાયનો પર્વત થાય ભાઈ, એમાંથી ઘણું બધું થાય. અને એમાંય જો કોકની ખોટી વાત ક્યાંકથી ઉડાડી, આપણે અમથી એમથી ઉડાડી, કલ્પના કરીને ઉડાડી, મૂર્ખાઈમાં ઉડાડી, ઈર્ષ્યાથી ઉડાડી, ભોળપણમાં ઉડાડી, અને વાત જ્યારે ઓલા પાસે જાય, પછી એ માણસ જો પગેરું કાઢે તો આપણે ત્રીજે ચોથે નંબરે આપણી પાસે આવી જાય, પકડાઈ જાય. આપણે ઓલો પગેરું કાઢવા માંડે ને કે તું ક્યાંથી લાવ્યો આ વાત, આ વાત કોને કરી આવી, તો મને એણે કરી. તરત એને રિંગ મારે, ભાઈ આ વાત ત્યાંને કરી, ક્યાંથી કરી, તો મને એણે કરી. તરત એને ઠપકારે, તે ક્યાંથી આ વાત કરી, તો મને એણે કરી. પછી તરત એને પકડો, તો કે મને એણે કરી. ઓલો કે મેં આ નોત કરી, એને બીજી કરી, અને પગેરું નીકળે ને ભાઈ ફિટ થઈ જાય. પછી ખોટી કરી હોય, જ્યાંથી કરી હોય ત્યાંથી હટાઈ જાય બરાબર બન્યો. પછી મોઢું દેખાડ્યું જેવું ને રોતાઈ ન આવડે. માટે મહેરબાની કરીને સુખી રહેવું હોય તો આ ધંધો કરવો નહીં. મુશ્કેલી છે આમાં. સમાજમાં એવા પ્રસંગો બન્યા છે કે આવી વાતો જાહેર થવાથી કેટલાકની જિંદગી બરબાદ થઈ ગઈ છે, કેટલાક કાયમના માનસિક રોગી થઈ ગયા છે, દર્દી થઈ ગયા છે, અને કેટલાય મરી ગયા છે. વળી આપણને નિંદા કોઠલી કરવાની ટેવ પડે અને ચાળિયા તરીકે પંકાઈ પણ જઈએ, એમાં આપણી પ્રતિષ્ઠાને પણ જોખમ છે. માટે કોઈની કશી અંગત ગુપ્ત હકીકત જાણવા છતાં ક્યારેય કોઈની આગળ જાહેર ન કરવી, ન કરવી, ન કરવી. હવે સાંભળો, આપ ઈસુ ખ્રિસ્તીને તો ઓળખો છો, એના જીવનમાં જે ઘટના ઘટી છે તે એવી છે કે ઈસુ અને પોતાના થોડાક શિષ્યો જંગલમાં હંતાણા હતા, કેમ જે એમને ગોતતા હતા મોટા ગુનેગાર માનીને. ઈસુ એવું કહેતા હતા કે હું ભગવાનનો દીકરો છું, એટલે બીજાઓએ વિરોધ કર્યો હતો કે તું શેનો ભગવાનનો દીકરો, એટલા માટે એને પકડવા હતા. એમાંથી ઈસુનો એક શિષ્ય, એનું નામ જુડાસ હતું, એણે ચાડિયાપણું કર્યું અને યહૂદીઓના જે બધા ધર્મગુરુઓ હતા એમને એણે કહી દીધું કે આ જંગલમાં ફલાણી જગ્યાએ ઈસુ અને એના શિષ્યો હંતાણા, અને તરત જ રાજાને કહી, રોમન શાસન હતું એ વખતે, ત્યાંના માણસોના સૈનિકો આવ્યા અને ઈસુને પકડ્યા અને ક્રોસ માથે ચડાવી દીધા. એના શિષ્યે ચાડિયાપણું કર્યું, એમાંથી ઈસુને ફાંસી મળી. પછી તમે ભગતસિંહની કથા સાંભળી છે, શહીદ ભગતસિંહ. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ આ બધા મિત્રો હતા. આ ત્રણેય અંગ્રેજોની હકુમત સામે લડાઈએ નીકળ્યા હતા ભારત આઝાદ કરવા માટે, અને અંગ્રેજોને હેરાન કરવા માટે એમણે પોતે બોમ્બ બનાવેલા, ખાનગીમાં એક જગ્યાએ બોમ્બ બનાવતા હતા, સમજ્યા. હવે એ વાત પકડાણી. પછી આ બધાને પકડ્યા, પણ કોઈ એવો સાક્ષી નહીં કે આ લોકો જ આ બોમ્બ બનાવે છે. પણ એમનો જ એક સાથીદાર હતો જય ગોપાલ, એ ફૂટ્યો. અને ભગતસિંહ વગેરેની ખાનગી વાત એણે જાહેર કરી દીધી અને એના નામ દઈ દીધા. એને લઈને અંગ્રેજોએ ભગતસિંહને, રાજગુરુને અને સુખદેવને તૈણીને ફાંસીએ ચડાવી દીધા. આપણને ઘણી વખત એમ થાય છે કે એમાં શું કહી દીધું તે, પણ એનું જ્યારે પરિણામ આવે ત્યારે આપણા રૂંવાડા કાપી ઉઠે કે આ મારા કહેવાથી થયું, હું ન બોલ્યો તો ન થાય, પછી ધ્રુજી જઈએ આપણે. માટે પહેલેથી જો વિચાર કર્યો હોય તો વાંધો ન આવે. આ જુડાસે જે વાત કરી દીધી પછી ઈસુને ક્રોસ માથે ચડાવ્યા ત્યારે આ ભાઈને જે વેદના થઈ હતી, ગાંડો થઈ ગયો હતો જુડાસ, કે મારે લઈને થયું, આ મારે લઈને થયું, મેં કહી દીધું એમ જ થયું. એટલે આવું છે, બહુ ભયંકર પરિણામ આવે અને ઘણાના પેટ જ ફૂટલા હોય અને કોઈ વાત પેટમાં ન રહે, મોટી કઠણાઈ આ, અને બકી જવાય, કઈ જ દેવાય, આમ નહીં તો તેમ, ગમે એમ અણહાર કે કાં થોડુંક કે કાં તો એમ વાત કર્યા કરે, તમને ન કહેવાય, તમારથી સહન ન થાય, તમે આને ન જીરવી શકો તો અમે જ જીરવી શકીએ. એટલે ઓલે સાંભળનારા ઓર મૂંઝાય, એવું તો શું હશે. એટલે એ પછી પૂછપુછ કરે, એવું શું છે તકભાઈ, જો બધું નહીં કહો થોડુંક એમ કે ઓલે આ બધું પકડી લે. પછી આવાય ધતિંગ હાલતા જ હોય જ્યાં હોય ને, માધા માણા હોય ને એ હકણા મરે નહીં પાછા. જે વાત ખાનગી રાખવાની હોય એનો તો અણસારે બતાવવાનો હોય, હું જાણું છું એમ કહેવાનો હોય, તમને ન કહેવાય અમને જ ખબર હોય, એમય ન બોલાય, તમે એટલું બોલો ને તોય ઓલા કાંઈનું કાંઈ કલ્પી લે. એ તો તમારે એમ જ રાખવું જોઈએ, હું કાંઈ જાણતો જ નથી, મને કાંઈ ખબર જ નથી, મને કોઈ પૂછ્યો જ નહીં, તમને ન કહેવાય ને તમને ન પચે ને તમને ન ખબર પડે ને, આવી બધી વાયડાઈ કરવા જાઓ ને એમાં બધી બહુ મોટી રામાયણ થાય. ગંભીર બાબત છે આ બધી. આનંદાનંદ સ્વામીને પકડવા માટે રઘુવીરજી મહારાજે પાળા મોકલ્યા હતા. આનંદાનંદ સ્વામી બામણ ગામમાં રહ્યા હતા ખાનગીમાં, એમાં પૂનમ આવી એટલે બામણ ગામના હરિભક્તો પૂનમે વડતાલ જાય. તે દિવસે તો આ કાંઈ ટેલિફોન વગેરે હતું નહીં, પણ આનંદાનંદ સ્વામીએ જેટલા પૂનમિયા હતા એ બધાને કહી દીધું કે મહેરબાની કરીને તમે મારી વાત કરતા નહીં કે આનંદાનંદ સ્વામી બામણ ગામમાં છે. પણ એક મૂળજી પટેલ આચાર્યને વાલા થવા માટે ચાઈને પૂગ્યા આચાર્યશ્રી પાસે, અને જઈને વાત કરી કે આનંદાનંદ સ્વામી બામણ ગામમાં છે. આવું થયું. પછી પાર્ષદો આવ્યા, સ્વામીને નેઠ લઈ ગયા વડતાલ, પણ સ્વામી બહુ અકળાઈ ગયા. ત્યાં મૂળજી પટેલને ખાલી એટલું જ કીધું કે જા ગાંડિયા, કે મારું કહી દીધું. એમાંથી આ દિન સુધી એની પેઢીમાં હજી ગાંડા થાય છે. મેં એ બધી કથા રઘુવીરજી મહારાજના આખ્યાનમાં વડતાલ કરેલી છે, કેસેટ સાંભળી છે ને ખબર છે, કથા સાંભળી છે ને. અને એમાંથી રામાયણ એ થઈ કે રઘુવીરજી મહારાજને પણ આનંદાનંદ સ્વામીનો શાપ લાગી ગયો, અને એનું ફળ તો એટલું બધું લાંબુ હેલ્યું, આજ ઈશારામ ભાઈનો વંશ નથી રહ્યો. આપણને એમ લાગે કે એમાં હું, માટે મહારાજ કહે છે કે કોઈની ખાનગી વાત ભલા થઈને ક્યાંય બોલશો નહીં, મૂંગા મરો, પ્રયત્નપૂર્વક દબાવી રાખો તમારા જીવને, સમજાણું. રા નવઘણને લઈને વડારીને ભાગી મૂળરાજ સોલંકી, જેથી જુનાગઢ ઉપર ચડાઈ કરી અને રાડિયાસ મરાણો રા નવઘણને રાણીએ વડારણને હોંપ્યો, પછી એ લઈને ભાગી. પછી દેવાયતને મળી આયરને કે આ છે રાજવંશનું બીજ, આને તમે હાંચવો, સમજ્યા. અને પછી કે તમારી કટાર આપો, શું કર્યું, એના હાથમાંથી કટાર લઈ અને વડારણે પોતાના પેટમાં મારી. તારા કે આ શું કરે, મારીથી વાત ખાનગી ન રહે કે કંઈક બોલાઈ જાય ને તો બહુ મોટો ધમાલ અનાપાત થઈ જાય, કે એ મરી ગઈ, બોલો. એને એમ લાગ્યું કે હું આ વાત જીરવી નહીં શકું, મરી ગઈ. કારણ કે અમુક વાત જીરવવી ભારે હોય છે, જિંદગી ભર પચતી નથી. એ કે મારી જ્ઞાતિ હલકી, હું જાતની હલકી બાય, અને જો કઈક મારે બોલાઈ જાય તો બહુ મોટો અનર્થ થઈ જાય. આવી બધી ઇતિહાસમાં વાતો છે. અને એક વાત સાંભળી લો, ગુપ્ત વાત જાહેર કરવી તે અસત્પુરુષનું લક્ષણ છે, સત્પુરુષનું કામ નહીં. હવે આપણે આજ્ઞા નથી પડતી એના મુખ્ય હેતુઓ, આઘી પાછી કરવાનો સ્વભાવ. જેને આઘી પાછી કરવાનો સ્વભાવ હોય ને એનાથી આ આજ્ઞા પડે જ નહીં. અહીંથી આ ને અહીંથી આ કે તારે જ રોટલા પચે, એ કેવી રીતે કોઈની ખાનગી વાતને ખાનગી રાખશે? છીસરું પાત્ર હોય એનાથી ન પડે ભાઈ, પેટ જોઈ ઊંડું દરિયા જેવું. ત્રીજા નંબરે કોઈની ખાનગી વાત કરીને પોતે હારો થવાનો જે શોખીન હોય ને, વાલો થવા જ્યાં હોય ને અડિયું દેતો હોય ને ઉપસવાના રાગ વાળો, એનાથી આ આગિના ન પડે. સ્વાર્થ સિદ્ધ કરવા વાળા મતલબી માણસોથી આ આગિના નથી પડતી, ભી પડી જાય ને. ચોથા નંબરે બીજાને હલકા ચિત્રી આસુરી આનંદ લેવાનો જેને સ્વભાવ છે, એનાથી આ ખાનગી વાત રાખવાની આજ્ઞા નથી પડતી. પાંચમા નંબરે ભોળ પણ જેમાં વધારે પડતું હોય, યા તો વધારે પડતો જેનો નિખાલસ સ્વભાવ હોય, એનાથી પણ આ આજ્ઞા પડે નહીં, ભી પડી જાય. છઠ્ઠે નંબરે જેને આ આજ્ઞા લોપવાથી આવતા ભયંકર પરિણામની જ ખબર પડતી ન હોય, કે આનું શું પરિણામ આવશે એની જેને કલ્પના ન હોય, એવા માણસોથી પણ આ આજ્ઞા નથી પડતી. કલ્પના હોય તો માણસ ધ્રુજી જાય. હવે આજ્ઞા પાડવાના ઉપાય શું? તો પહેલો ઉપાય કે એનું પરિણામ વિચારવું, કે આ વાત હું જાહેર કરીશ કોઈને કહીશ તો આનું પરિણામ શું આવશે એ પહેલા વિચારવું પછી બોલવું. પરિણામ વિચાર્યા વિના બોલે જ મુશ્કેલી થઈ જાય. આપણી કોઈ વાત આપણે જાહેરમાં કહીએ છીએ, કોઈ કહીએ છીએ, આપણી પોતાની વાત ક્યાંય જાહેરમાં કહેતા નથી, તો બીજાની કઈ રીતે કહેવાય? આવો જો વિચાર રાખે તો પણ માણસ આ આજ્ઞા પાળી શકે, બાકી મુશ્કેલી છે. હવે આ આજ્ઞાની મર્યાદાની વાત કરીએ છીએ, અહીં સુધી આ આજ્ઞા પાળવી. એક વાત, પોતાના મોક્ષદાતા ગુરુ જો સક્ષમ હોય તો તેની પાસે અવશ્ય નિખાલસ રહેવું, એને બધું કહેવું. બીજી વાત, જે જગજાહેર વાત હોય તેને ગુપ્ત માનીને છુપાવવાનો વ્યર્થ પ્રયત્ન ન કરવો. કેમ, જે જાહેર થઈ જ ગયું છે અને પછી તમે જો એને છુપાવવાનો પ્રયત્ન કરો તો લોકો તમારી માથે ઉતરી પડે અને તમને વિચિત્ર અને હાવ ખોટા દંભી કે એવા માને. ત્રીજા નંબરે, જે ગુહ્ય વાત ન જણાવવાથી કોઈનો જીવ જોખમાય તેમ હોય, તમે જો એ વાત ન જણાવો તો કોઈનો જીવ જોખમાઈ જાય એમ હોય, અથવા કોઈને મોટું નુકસાન થાય એવું હોય તો તે વાત અવશ્ય જણાવવી જોઈએ. દાખલા તરીકે કોઈને મારી નાખવાનું કાવતરું ઘડાઈ ગયું હોય અને તમને ખબર પડી જાય તો એ તમારે જણાવી દેવું પડે, ઓલો બચી જાય. કોઈને ખોટા વાંકમાં લઈને સંડોવી દેવાનું કાવતર ઘડાઈ ગયું હોય તો એને બચાવવા ખાતર તમારે એને જીવ બચાવવા કહેવું પડે. આ બધા અપવાદો છે. કોઈની મોટી ભૂલ કે પાપની જાણ ન કરવાથી તે વધારે ને વધારે બગડે સુધરવાને બદલે, તો તેના હિતકર સમજુ કોઈ વડીલને એકાંતમાં તે વાત અવશ્ય જણાવવી જોઈએ કે તમારો દીકરો કે તમારી દીકરી, તમને ખ્યાલ નથી હવે બહુ દુઃખી થાય એવા રસ્તે છે, આ તો અમને દયા આવી તમને કહેવા આવ્યા. જરૂર જણાય તો, તમારું માને એમ હોય તો, અને જો એમ ખીજાય એમ હોય હું અમારા છોકરા છોકરીની ખોટી વાતો કરો છો હાલી નીકળ્યા છો, તો ત્યાં ભૂલાઈ ન જવું કહેવા, નહીતર કેવું. હવે વિશેષ વિવેક આ શ્લોકનો. દરેક વસ્તુ આપણે સમજવી જોઈએ. આ ખાનગી બાબત ખાનગી રાખવાનો શ્લોક ચાલે છે ત્યારે ભારતીય કાયદા પ્રમાણે વિદેશમાં પણ એ કાયદા છે, આપણે કોઈનો ફોટો ખાનગીમાં લઈ શકતા નથી. કોઈ બે જણાની વાત ખાનગીમાં રેકોર્ડિંગ કરી શકતા નથી, ગુનો બને છે. હકીકતે તો એવું છે કે આપણે કોઈનો ફોટો પાડવો હોય તો એની અનુમતિ લેવી જોઈએ. એની અનુમતિ લીધા વગર ગબલેન ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને ફોટો વિડીયો કરી શકાય નહીં. આપણા દેશના માણસોને હજી આવી બધી બહુ ખબર નથી, પરંતુ આ શિક્ષાપત્રીના શ્લોક પ્રમાણે જ એ સરકારનો કાયદો છે. કોઈ માણા ખાતા હોય, કોઈ નાતા હોય, વગર પૂછે તમે એના વિડીયા ઉતારવા માંડો છો, એ ઠીક નથી. અમારો સાધુ સંતોનો વિડીયો નાતા કે ખાતા કે રમતા કે જમતા હોતા, તમારે જો ઉતારવો હોય અમારો કોઈનો ફોટો કે વિડીયો, તો અમારી અનુમતિ લીધા વગર કોઈ દી ઉતારી શકાય નહીં. ઉતારો તો એ ગુનો ગણાય. બધાએ આ વાતને ધ્યાનમાં લેજો. કોઈની વાત રેકોર્ડિંગ કરાય નહીં એને પૂછ્યા વગર ખાનગીમાં, એ નીતિ નથી, એ અનીતિ છે, અધર્મ છે. છુપાઈ હંતાઈને ખાનગીમાં કોઈની વાત સાંભળવી એ પણ પાપ છે, એ પણ એક જાતની લુચ્ચાઈ છે. કોઈની ખાનગી ડાયરી વાંચવી એ તો બહુ મોટું પાપ છે. આ બધા વિશેષ વિવેક કહું છું આ શ્લોકને લગતા. ચોથે નંબરે, કોઈની ખોટી વાત કલ્પનાથી કરવી એનું તો કોઈ માપ નહીં એટલું મહાપાપ છે. જાણ્યા કાર્યવા વિનાની મન ઘડીને તું ઊભી કરી દેવી એ. વચનામૃત પ્રથમના 10મા પ્રમાણે પ્રાયચિતથી શુદ્ધ થયેલાને પાપી કહેવાથી કૃતજ્ઞ પણ ગણાય. એક માણસે કોઈક ભૂલ કરી, કાંઈક પાપ કર્યું, કાંઈક વર્તમાન લોપ્યું, પછી એનું એણે પ્રાયચિત કરી નાખ્યું હોય તો ક્યારેય પછી એને એવો પાપી મનાય નહીં, અને એને એવો પાપી કોઈની આગળ ક્યારેય કહેવાય નહીં. જો કો તો આ મોટું પાપ કહેવાય, અને એને કૃતજ્ઞ કહેવાય, અને કૃતજ્ઞનો સંગ ન કરવો, અને કૃતજ્ઞને ભગવાન કોઈ પ્રકારની મદદ કરતા નથી. કેમ જે ભગવાન જ એનો સંગ છોડી દેવાનું કહે છે આપણને, તો પ્રભુ એનો સંગ કેવી રીતે રાખીને એને મદદ કરે. માટે એકવાર પ્રાયચિત કરી નાખ્યું ને શુદ્ધ થઈ ગયો પછી એને પાપી જોવોય નહીં ને એને પાપી કહેવોય નહીં. એક વાતનો ખ્યાલ રહે કે એને ભૂલ થઈ ગઈ, પાપ થઈ ગયું એની આપણને ખબર પડી છે, પણ એણે પ્રાયચિત કરી નાખ્યું છે કે નથી કરી નાખ્યું, એ ભગવાન આગળ રડ્યો છે ને માફી મળી ગઈ છે કે નથી મળી ગઈ, એની પાછી આપણને ખબર હોય નહીં. અને આપણે બીજા ત્રીજાને એની વાત કર્યા કરીએ તો આપણે જ અંતે પાપી બની જઈએ, કૃતજ્ઞ બની જઈએ અને હેરાન થઈ જઈએ. માટે એ વાત પણ દરેક ડાયા માણસે સમજવા જેવી છે. શ્રીજી મહારાજ વતનામૃત પ્રથમના 72મા એવું જણાવે છે કે સાચું કલંક હોય ને સાચું, તો પણ એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું, પણ એને ફજેત ન કરવો. મહારાજનો આશય સૌનું હિત કરવાનો છે, કોઈને ફજેત કરવાનો નહીં. સુણી પાર કા દોષ ને દાટે તે જીવના રૂડા થવા માટે, પૂરે અધર્મનો નહીં પ્રવેશ એવા સંતને નામું હું શિષ. ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં સંતોના જ્યાં ગુણોનું વર્ણન થાય છે ત્યાં નિષ્કળાનંદ સ્વામી આવું લખે છે, પારિકા દોષને સાંભળીને દાટે, એ વાત દાટી દે, હું કરવા જીવના રૂડા થવા માટે. આ સત્પુરુષનું લક્ષણ છે. વળી સત્સંગી જીવનમાં સત્પુરુષનું લક્ષણ કર્યું ત્યાં એવું કર્યું, પૈસુન્ય સ્તૈન્ય હીનાશ્ચ પરગુહિયા પ્રકાશકાહા, જે ચાડીઓ ન હોય, ચોર ન હોય અને પારકિયા ગુહ્ય પ્રકારને જાહેર કરનારો ન હોય એને સાધુ કહેવાય, એને સજ્જન કહેવાય. ચાડિયાને સજ્જન ન કહેવાય, સાધુ ન કહેવાય. ચોરી ચોરીને ફોટા વીડિયા પાડી લે, કોકની ખાનગી વાત સાંભળી લે, કોકની ખાનગી ડાયરી જોઈ લે, એ કોઈ સજ્જન ન કહેવાય, બધા લુચ્ચા સ્વાર્થી ને હલકી જાતના માણસો કહેવાય. અને પારકી ગુહ્ય વાતને જે જાહેર કરે છે એ પણ એવો નિમ્ન કક્ષાનો જીવ ગણાય. હવે જો વસુદેવ દેવકી જો એવું કહે કે અમે કૃષ્ણને ગોકુળ મૂકી આવ્યા છીએ, તો કંસ એની શું દિશા કરે? બોલો તો, માટી દિશા થાય કે ન થાય એ વાત ખાનગી રાખવાની હતી કે નહીં? આ તો હારુચ્યુક ભગવાને બધા જેલીને બધાને ઊંઘાડી મેલા, કોઈએ ભાળ્યા નહોતા, બરોબર? પણ કોક ભાળી ગયો એની કંસને જઈને કહી આવે શું થાય? કુંતી માતાને કુંવારા કલંક લાગ્યું એ જો કોક જાહેર કરે તેની શું દિશા થાય? માટે અમુક વાત જાહેર ના કરાય. ગુહ્ય વાર્તા કહું કી કોઈ, તાહી પ્રકાશ કરો નહીં કોઈ, તેહી કીને હોવત અધર્મ ભારી, એહી વિધિ માન હું શીખ હમારી. બ્રહ્માનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષામાં આવું લખે છે કે ગુહ્ય વાર્તા કોઈની ક્યારેય કોઈ પ્રકાશ કરશો નહીં, કેમ જે તેહી કીને હોવત અધર્મ ભારી. એ ભારેમાં ભારે અધર્મ છે એમ બ્રહ્માનંદ સ્વામીએ ભાષા કરી. બોલો, તેહી કીને એવું કરવાથી હોવત અધર્મ ભારી. જો તમે કોઈની ખાનગી વાત બહાર પાડશો તો બહુ મોટો ભારે અધર્મ થાય. એહી વિધિ માન હું શીખ હમારી, આ પ્રમાણે અમારી શીખ બધા માનજો. વાલા ભક્તો, આ રીતે 75મા શ્લોકની પહેલી આજ્ઞા, કોઈની ગુપ્ત વાત ક્યાંય જાહેર ન કરવી, એનું આપણે વિવરણ કર્યું. હવે આ શ્લોકની બીજી આજ્ઞા છે, સમદૃષ્ટા ન કાર્યાચ યથાર્હાચા વ્યતિક્રમ. જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે સન્માન કરવું, પણ સમદૃષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. આ આજ્ઞા આપણે હવે વ્યાખ્યાન કરી લઈએ. કિંચ સમદૃષ્ટા સર્વત્ર એકમેવ બ્રહ્મ અસ્તિ ઇતિ બુદ્ધ્યા હેતુભૂતિયા. સતાનંદ સ્વામી કહે છે કિંચ એટલે અને વળી, સમદૃષ્ટા એટલે સમાન પ્રાણી ભાવનાથી. એટલે કે શું? એક, સર્વત્ર એકમ એવ બ્રહ્મ અસ્તિ, બધું બ્રહ્મ જ છે ને, એમાં આ વળી મોટો ને આ નાનો એમ શું જોવાનું? એવું બુદ્ધિમાં રાખીને બધાને હરખા માનવા નહીં, સ્થિતિ વિના. યથાર્હમ એટલે કે યથોચિતમ, અર્હા એટલે પૂજા, યોગ્ય હોય એ પ્રમાણે એની પૂજા કરવી, કહેતા એનું સન્માન કરવું, પણ તે મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. અન્યથા કરણમ ન કાર્યમ, આ મેં કીધું છે એમ કરજો, એનું સન્માન કરજો, પણ એનાથી ઊંધું ન કરતા. હવે એક પોઈન્ટ સતાનંદ સ્વામી અહીંયા એટલો બધો સરસ કહે છે, સમજ્યા જેવો. આ શ્લોકમાં તો એમ જ લખ્યું છે કે સન્માનનીય માણસનું શું જરૂર છે, બધા હરખા છે એમ માનીને સન્માન કરવાનું ચૂકશો નહીં. સન્માન કરજો, પૂજા કરજો, આદર આપજો, આસન આપજો, પરંતુ સતાનંદ સ્વામી એનાથી વાત ઉલટી કરે છે કે સન્માનનીય માણસનું જેમ સન્માન કરવું જરૂરી છે, એમ અસન્માનનીય માણસનું સન્માન ભૂલેય કરવું નહીં. આને સન્માનવાનું કીધું ને, એમાંથી એ ભાવ કાઢ્યો કે ઓલાને ક્યારેય સન્માનશો નહીં કે જે સન્માનને પાત્ર નથી. જુઓ, સુકૃતિ દુષ્કૃતિ શું, પૂજન સત્કાર સામ્ય સદ અસદ વિવેક ઉચ્છેદના પત્તે હે ઇતિ ભાવ. આ સતાનંદ સ્વામીનું લખેલું છે, એનું ગુજરાતી સાંભળો. જો સજ્જન અને દુર્જનના પૂજન કે સત્કારમાં સમાનતા આવી જાય તો સાર અસારનો વિવેક જ લુપ્ત થઈ જશે. સજ્જનનું તમે સન્માન ન કરો અને દુર્જનનું સન્માન કરો તો બહુ મોટી મુશ્કેલી થાય. હજી કદાચ સજ્જનનું સન્માન ચૂક્યા તો ઠીક છે, પણ જે નકામા અને દુર્જનને હડેલ માણસ હોય એનું વગર કારણે અમથે અમથું તમારા સ્વાર્થ ખાતર તમે સન્માન કરીને જગતને ભૂલા પાડશો તો પણ મોટી નુકસાની છે. એટલું ખરું કે એની સત્તા અને હોદ્દા પ્રમાણે જેટલું એનું કરવું ઘટતું હોય એટલું અવશ્ય કરવું, નહીતર અવિવેક ગણાય એને હેરાન થવાનું થાય. પણ વિશેષપણે તમે કાંઈ પણ લટુડા પટુડા સ્વાર્થ સિદ્ધ કરવા માટે હલકા ને નિમ્ન ભંગારિયા સત્તાધીશો આગળ કર્યા કરો તો સમાજ ગેરમાર્ગે દોરવાય. એટલે કહે છે કે સજ્જનનું સન્માન કરવું, દુર્જનનું ન કરવું, આવો વિવેક જો તમે નહીં રાખો તો સાર અસાર નો વિવેક દુનિયામાંથી લુપ્ત થઈ જશે, બધું એકહરખું થઈ પડશે. વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણે ગવિ હસ્તીની સુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. ઘણા કહે છે કે ભાઈ ગીતામાં લખ્યું છે જ્ઞાનીઓ વિદ્યા વિનયયુક્ત બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં તથા ચાંડાલમાં પણ સમાન દ્રષ્ટિવાળા હોય છે. ભગવાન બોલ્યા છે કે એ ભાઈ વાત સાચી. આ શ્લોકને જરાક હવળો સમજો. આ શ્લોક પ્રમાણે સૌને આત્માની દ્રષ્ટિથી જોવા. આવી દ્રષ્ટિ સુખ દુઃખની અનુકંપામાં ચાલે, સહાનુભૂતિમાં યોગ્ય છે. કોઈ પણ મનુષ્ય કે પશુને કષ્ટ આવી પડે તો સમાન ભાવથી તેનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ એવું આ શ્લોક કહે છે. પરંતુ વ્યવહારમાં વિદ્યા ગુણ ઐશ્વર્ય તપ યોગ વય પ્રતિષ્ઠા અધિકાર પાત્રતા વગેરે પ્રમાણે વિવેક રાખવો જરૂરી છે. તેથી શાસ્ત્રોમાં ગાયની પૂજા કરવાનું કહ્યું છે, ગધેડાની પૂજા કરવાનું નથી કહ્યું, કૂતરાની પૂજા નથી કરવાનું કહ્યું. એમાંય ભગવાન તો છે જ ને, તો કેમ એની પૂજા કરવાનું ના કહ્યું? માટે વિવેક રાખવો. બધાને સમ જોવા એ તો આત્મદ્રષ્ટિથી જોવા, પણ વ્યવહારિક દ્રષ્ટિ જ્યારે હોય ત્યારે જરૂર ભેદ પડે છે. ગાયની પૂજા થાય ને કૂતરાની ન થાય, આ વાત સમજવી. આ આજ્ઞાનો હેતુ છે સુખ શાંતિપૂર્વક ભજન થાય ભાઈ. આ આજ્ઞા જો આપણે પાળીએ, જે સન્માનીય માણસો હોય તેનું ઘટિત સન્માન જો કરી લઈએ તો શાંતિથી ભજન થાય, કોઈ વ્યવહારમાં ભજનમાં વિક્ષેપ ન આવે અને મોટાના કોપથી બચી જવાય. નહીતર કોક મોટાનો કોપ થઈ જાય, જો એનું સન્માન ન કર્યું તો શાપ લાગી જાય. લોક વ્યવહારે મોટા હોય એમનું અવશ્ય સન્માન કરવું એ મહારાજનો મત છે. તે અનુસાર ભજન ભક્તિ અને સત્સંગ પ્રવૃત્તિમાં વિઘ્ન ન આવે તે માટે પણ અમુક વ્યક્તિઓને હાચવવા પડે. તમે એટલાને ન હાચવો તો જરૂર ભજન ભક્તિમાં વ્યવહારમાં વિઘ્ન નાખે, વિઘ્ન પડે, મુશ્કેલી થાય. આ હેતુ છે આજ્ઞાનો, એ ન થાય શાંતિથી ભજન થાય. હવે જો આપણે જો આ ભગવાનની આજ્ઞા પાળી લઈએ, યોગ્ય માણસનું યોગ્ય સન્માન કરીએ તો પ્રતિષ્ઠિત માણસો સાથે સારા સંબંધ જળવાઈ રહે, તેથી વિક્ષેપો ઓછા આવે, શાંતિથી વ્યવહાર ચાલે, શાંતિથી ભજન થાય ને આપણી બધી જગ્યાએ રક્ષા થાય, જો આટલું હાચવી લઈએ તો. સાંપ્રદાયિક અને સામાજિક કાર્યો સરળતાથી કરી શકાય, વ્યર્થ વિરોધ અને તકરારો ઓછી થઈ જાય. તે વ્યક્તિને સત્સંગનો ગુણ આવે જેનું આપણે સન્માન કર્યું હોય, પ્રતિષ્ઠિત મોટા માણસનું, સુખી માણસનું, અને જો એને ગુણ આવી જાય સત્સંગનો તો તેના જીવનું સારું થાય અને તેના દ્વારા બીજાને પણ સત્સંગનો ગુણ આવે અને એ માણસ સત્સંગની ઘણી સેવા કરી શકે. આવા બધા આ શ્લોકની આજ્ઞા પાળવાના ફાયદાઓ છે અને આ વાત ખુદ ભગવાન સ્વામિનારાયણે પાળી બતાવી છે. મહારાજે આ આજ્ઞા પોતે પાળી. જ્યારે મહારાજ સુરત પધાર્યા ત્યારે ત્યાંના કોટવાળ અરદેરશેરજી માટે શ્રી હરિએ સ્વયં બધાને પૂછ્યું કે આપણે એનું કઈ રીતે સન્માન કરીએ કોટવાળનું. બધાને પૂછતા હતા એની શું રીત હોય પારસી લોકોની, એને કઈ રીતે આપણો ગુણ આવે. અને મહારાજે પોતે સોનાના વરખવાળા એના માટે પાન બનાવડાવ્યા હતા, એ વાત હરિચરિતામાં સાગરમાં છે. બોલો, પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા, એ જો એમ કરીને ઉભા રહે કે એવા જીવની મારે શું પડી હોય તાલે, પણ એવું મહારાજે પોતે કર્યું નથી. સોનાના વરખવાળા પાન બનાવડાવ્યા અને હરદેશરનું બહુ સન્માન કર્યું છે. પોતે આપ્યા પાન, હાર પહેરાવ્યા હરદેશરજીને મહારાજે પોતે, અને હરદેશરજીને એ રીતે પરચો આપીને સત્સંગ કરાવ્યો એ તો બધું બરાબર, પણ આ રીતે નિર્માનીપણે એને સત્કારીને પણ સત્સંગનો ગુણ એના જીવમાં ઉતાર્યો અને હરદેશરજી કોટવાળને સત્સંગી કર્યા. બોલો, ભાવનગર નરેશ વજયસિંહજી મહારાજ ગઢપુર જયારે આવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ ડેલા હોદી પગે હાલીને એની સામે ગયા હતા અને એનો હાથ જાલીને ગોપીનાથજી મહારાજના દર્શન કરવા લઈ ગયા હતા અને પોતાની પાસે બેસાડ્યા હતા અને વિધવિધ દાદા ખાચર પાસે ભેટો અપાવી હતી. આવા વિવેક સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનમાં રાખ્યા છે. મહારાજે એવું નથી રાખ્યું કે હું તો ત્યાગી છું ને સંત સહજાનંદ સ્વામી એવા બધાને અમારે કાંઈ પડી ન હોય, પકડ બાવા ગીરધારી કેમ કાંઈ કોઈને પડી જ ન હોય એમ જીવ્યા, એમ મહારાજ નથી જીવ્યા, નથી એમ જીવવાનું આપણને શીખવાડ્યું સ્વામિનારાયણ ભગવાને. તો ભારે સુંદર મજાની આધ્યાત્મિકતાને વ્યવહારિકતાને વણીને એક મજાનો ભદ્ર સમાજ ઉભો કર્યો છે. અરે એક વખત ભાવનગરના ઠાકોર વજયસિંહજીના મોટા દીકરા ભાવસંગજી હતા, એ મહારાજને પગે લાગવા ગઢપુર આવ્યા. પછી પગે લાગી મહારાજની આગળ હેઠે બેહવા જતા હતા ને ત્યારે મહારાજ કે નહીં 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 અહીં આવો, ઢોલિયા બેહો ઢોલિયા બેહો. પેલા ભાવસંગજી કે મહારાજ અમારે ન્યા ન બેહાય, તમારી બરોબર તમારી પાસે તમે ભગવાનને અમે જો ના 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 કે તમે રાજકુંવર કહેવો, આવો આવો ઢોલિયા બેહો. જોકે એ દરબાર ડાયા હતા, હેઠે બેહી ગયા, પણ મહારાજે તાણ કરીને ઢોલિયા બેહાડવામાં કસર કાંઈ ન રાખી. બોલો, તાણ કરવામાં કસર કાંઈ ન રાખી. હવે આપણાથી ન થાય, ભગવાને પોતે આવા બધા વિવેક મર્યાદા રાખી છે, જેને જેમ ઘટે એમ સન્માન આપ્યા છે, તાણ કરી છે, તાણ કરીને જમાડ્યા છે. હાચવા એક દ્રષ્ટાંત આપું છું. કોઈ એક મોટા પ્રોફેસર યાત્રાએ નીકળ્યા હતા અને પોતાને ભૂખ બહુ લાગી, ભૂખ્યા તરસ્યા મંદિરે આવ્યા. મંદિરના કાર્યકરોએ એની લાયકાત પ્રમાણે યોગ્ય સરભરા કરી એટલે એને સત્સંગનો ગુણ આવ્યો, મંદિરનો ગુણ આવ્યો, સંપ્રદાયનો ગુણ આવ્યો. અને પછી જાતા જાતા એમ કહ્યું કે કાંઈ પણ કામ હોય તો કહેજો. થોડા સમય પછી એવું બન્યું, એક હરિભગતને બહુ મુશ્કેલી આવી અને એ સાહેબને પછી જાણ કરી તો એ સાહેબે તરત જ બધી મુશ્કેલી દૂર કરી આપી. થોડાક મંદિરે એને જાળવી લીધા તો હરિભગતનું કામ થયું કે ન થયું, એ છે આ શ્લોકનું હાર્દ. ભાઈ આવા તો અનેક પ્રસંગો છે. નિષ્કામ સ્વામી આની ભાષા આવી કરી, જગમાહી હોય જીવ જેવો રે તેને તેવો સન્માન દેવો રે,
જગમાહી હોય જીવ જેવો રે તેને તેવો સન્માન દેવો રે,
સર્વે માસમ દૃષ્ટિ ન આરોપવી રે મોટા ની મર્યાદા ન લોપવી રે,
સર્વ માસમ દૃષ્ટિ ન આરોપવી મોટા ની મર્યાદા ન લોપવી
રે. નિષ્કળાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષામાં આવું લખ્યું, જેને જેવું યોગ્ય એવો સન્માન દેવો, સર્વમાં સમદૃષ્ટિ આરોપવી નહીં, મોટાની મર્યાદા ન લોપવી. સ્વામીએ નિષ્કળાન સ્વામીએ મોટાની મર્યાદા ન લોપવી એટલે કે જેનું સન્માન કરવું ઘટતું હોય એનું કરવું, એની મર્યાદાનો લોપ ન કરવો. બ્રહ્માનંદ સ્વામીએ અહીંયા એનાથી અલગ કહ્યું છે, હું હમણે છેલ્લે કહું છું. હવે જો આમ જેનું જેમ સન્માન કરવું ઘટતું એમ ન કરે, પૂજન ન કરે તો એનાથી શું કુફળ થાય? જુઓ, પહેલું તો વ્યર્થ કલેશ ઊભો થાય. થાય કે ન થાય? અમથી અમથો કલેશ ઊભો થાય, પરીક્ષિતને ચેતક નહીં. વ્યવહારિક અડચણો ઊભી થાય, અમથી અમથી ઊભી થાય, અને એને લઈને વ્યવહારે ગૂંચવાય અને સત્સંગ ભજન ગૂંચવાય, એકેયમાં સુખ ન આવે. નકરી મીટિંગો કરવી પડે ને ફોન કરવા પડે, નકરો ટાઈમ બગડ્યા કરે, નો ધંધો કરી શકી, ન શાંતિથી કોઈ કામ કરી શકી, આ બધી તકલીફો થાય. હાટીના માળિયાના લુવાના મૂળજી ભગતનું નામ તમે બધાએ સાંભળ્યું છે, જેણે શંકર ભગવાન અરે યુદ્ધ કરેલું. એ મૂળજી ભગત પૂર્વજન્મમાં બુદ્ધિમાન વિષ્ણુ શર્મા નામે બ્રાહ્મણ હતા, ભણેલા ગણેલા હતા, વૈદિક કર્મમાં નિષ્ઠાવાન, સમ દમ તપ ત્યાગ શ્રદ્ધા સ્વાધ્યાય આદિ ગુણોથી યુક્ત હતા, અખંડ ભક્તિપરાયણ હતા, સત્પુરુષના સમાગમની લાલસાવાળા હતા. અને એટલા માટે જ સમાગમ કરવા માટે ઋષિ મુનિઓના આશ્રમે ગયા, એમાં ફરતા ફરતા અંગિરા મુનિના આશ્રમે ગયા કે ને આ મને સમાગમ મળે, સંત સમાગમ. અને એ સમયે બરોબર અંગિરા મુનિ યજ્ઞ કરતા, આને પોતાને પોતાનામાં જે ગુણો હતા ને એને ભૂલ ખવાડી. એક દિવસ મેં સાગર કથામાં કહ્યું હતું કે ગુણે કરીને જે આપણામાં કેફ વર્તતો હોય ને એને લઈને જે આપણામાં ભૂલો પડે ને જે અથડામણ્યો થાય એની આપણને ખબર જ ન પડે. આપણામાં દોષ હોય એને લઈને કંઈક થાય ને તો આપણને તરત લાઈટ થાય, પણ ગુણને લઈને જે દુઃખ ઊભા થયા હોય ને એની લાઇટ જ નથી થતી. આ ભાઈનામ સમદમ વગેરે ભક્તિ વગેરે ગુણ હતા, એ ગુણ પણ આના અભિમાનમાં આશ્રમમાં નો યજ્ઞને હાથ જોડીને વંદન કર્યું, નો ઋષિને નમન કર્યા, એમ નામ જઈને બેહી ગયા. થઈ કઠણાઈ, ઘણા હરિભગત આવે તો દંડવટ કરવા જોઈએ, પગે લાગવું જોઈએ, વિવેક બિવેક આવડે નહીં, એમનામ ઊભા રહે. અને જે થોડાક સુખી થઈ ગયા હોય, રૂપિયા થઈ ગયા હોય, થોડીક જરાક ઘડી પાડીને લગડા વગડા પહેરવાની ટેવ પડી ગઈ હોય, એને ઘડી વિખાઈ જાય, કપડાં જોડીવાળા થાય, એટલે એટલે બહુ એવું ન ગમે. ગુણિયલપણાના અભિમાનમાં એ થાય નહીં એનથી. હા, કાંઈ કેરીનો બીજો ત્રીજો પ્રોબ્લેમ હોય અથવા તો ઝરીક હોય ને માની લીધેલો હોય તો એ વાંધો ન આવે. કહેવાય કે મને કેર દુખે એટલે નમ્ય નહીં, હો સ્વામી રાજી રહેજો. પણ બાકીના માણસોએ વિવેક રાખવો જોઈએ. આ નમન કર્યા સિવાય બેઠા અને અંગીરા ઋષિનો મગજ ગયો. અંગીરા ઋષિને એમ થયું કે યજ્ઞ નારાયણનું અપમાન છે અને મારું પણ અપમાન કર્યું, તેથી એમને ક્રોધ થયો. વિષ્ણુ શર્માને શાપ આપ્યો કે તું ઊંચ કુળ તથા વિદ્યાના મદથી ઉદ્ધત થયો છો અને એટલે જ તે યજ્ઞનું મારું અપમાન કર્યું છે, માટે તું વૈશ્ય યોનિમાં જન્મ પામીને ઘણું દુઃખ ભોગવ્યું, જા. ઠપકાઈ દીધો. વિષ્ણુ શર્માને અતિ આઘાત લાગ્યો, બિચારો પગમાં પડ્યો. હવે માફી માગી રડવા માંડ્યો. એને આ ખબર નહીં કે આનું પરિણામ આ આવશે. રાજી થાવ, કંઈક દયા કરો. પછી ઋષિ આશીર્વાદ આપતા એવું કહ્યું કે મારો શાપ તો નિવારણ નહીં થાય, પરંતુ તમે પૃથ્વી ઉપર જ્યારે અવતાર પામશો ત્યારે તે જન્મમાં તમને અવતારી એવા શ્રી હરિની પ્રાપ્તિ થશે. આ હાટીમાં મૂળજી લુવાણા થયા અને ભગવાન સ્વામિનારાયણ એને મળ્યા, એ સત્સંગી થયા અને પછી પાછા મેઘપુરમાં જે ધમાલ થઈ એમાં મરાણાય ખરા સહિત થયા. પણ પૂર્વજન્મમાં એને આ ભૂલ થયેલી, એનું આ બધો ડખો થયો. મોટા પુરુષની મર્યાદા ન રાખીને અતિક્રમ કર્યો તો આવું પરિણામ આવ્યું. દુર્વાસા ઋષિએ આપેલી માળાનું ઇન્દ્રિય અપમાન કર્યું. વાસુદેવ મહાત્મ્યની કથામાં આપણે સાંભળ્યું છે તો હજારો વર્ષો સુધી તમામ દેવો ભિખારીને હાલે ભટક્યા. એ માળાનું જો સ્વાગત સન્માન કરી લીધું હોત તો કાંઈ વાંધો ન આવત. હાથીના માવતને દીધી, માવતે હાથીને માથે મૂકી, હાથી હાલ્યો પડી, પગ આવ્યો ને દુર્વાસાનો મગજ ગયો કે મારી માળાની યાદ છે. આપણને કોઈ સંતે પ્રસાદીની માળા આપી હોય, કંઈક વસ્તુ આપી તો હરખી આંખે બાંખે અડાડીને હાચવીને લઈ લેવી, પછી આપણે ગમે તમે આ એમ કરીને મૂકી દે સાધુને એમ થાય કાં તો ખરો છે, એટલે આને કાંઈ મહિમા જ નથી આ વસ્તુનો. અમથી અમ તું ઉપાધિ. એક રાજકીય મોટા પુરુષ મંદિરે આવ્યા હતા પણ ત્યાં તેનું કોઈએ સ્વાગત સન્માન કર્યું જ નહીં. કોઈ મંદિરે ગયા છે એનો પ્રસાદનું પૂછ્યું નહીં કાંઈ વ્યવસ્થા, અને એનો મગજ ગયો. અને ખીજાણા એ કે તમે સમજો તમારા મનમાં બધા, તમને ખબર છે, જોઈ લેજો તાર હવે. કે પેલા રાજકીય પુરુષે કહ્યું કે હવે જોઈ લો તમે. થોડા સમય પછી મંદિરના કાર્યકર્તાઓને કંઈક વાંકમાં લઈ ઓફિસને સીલ મરાવ્યું. ઘણા પ્રયત્નો કર્યા, ઘણી દોડાદોડી કરી, પણ કોઈ ઉપાય ન ચાલ્યો. છેવટે તે જ રાજકારણી ભાઈને મળી, માફી માગી, પગે લાગ્યા ત્યારે ચીલ ખુલ્યા. બોલો આ દિશા થઈ. માટે યોગ્ય માણસનું યોગ્ય સન્માન કરવું, દરેકે હાથવું જ જોઈએ. નાના મોટાની બધાની ફરજમાં આ વાત આવે છે. મંદિરના તમામ કાર્ય કરો, ઠેઠ દરવાણી તરીકે વોચમેન ઊભો હોય, ત્યાંથી માંડીને કોઈ ઓફિસમાં બેઠા હોય, કોઈ બાર આંટા મારતા હોય, કોઈ રોહોડે હોય, બધાને આ વિવેક આવડવો જોઈએ. એકાદો મૂર્ખ જેવો કે ભોળો હોય અવિવેકી તો મુશ્કેલી બધાને એને લઈને આવે. એકવાર મહારાજ ચોમાસામાં ગઢપુરમાં રાધાવાડીએ ગયા, ત્યાં રાત્રે ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા. પછી સર્વની પાસે કીર્તન બોલાવ્યા, એ વખતે ખીજડા ઉપર ઘોડ બોલવા માંડ્યું રાતે. તે સાંભળીને બ્રહ્માનંદ સ્વામી કે આ ઘોડ પણ કીર્તન ગાઈશ. ત્યારે અલયો કહર, જે કુંડળના હરિભગત હતા, ગઢડે પાર્ષદ તરીકે રહેતા, એ અલયો ભગત કે અહીં ઘોડ ઘણા રહેશો ને બહુ વઢેશ, કે બહુ બાજેશ. ત્યાં તો બે ઘોડ હામ હામી માંડ્યા વઢવા, ઝઘડો કરવા માંડ્યા. તે વખતે સચ્ચિદાનંદ સ્વામી એવું બોલ્યા, આ ઘોડ અભાગ્યા છે, નહીં તો અહીં નજીક આવીને મહારાજ પાસે લડાઈ કરે તો મહારાજ તો જોવે અને રાજી થાય, એમાં એનું રૂડું થાય. તે વખત અંજવાળી રાત્રિ હતી, ત્યાં તો સમીપે ભેખડી ઉપરથી ઘોડ ઉડીને નજીક આવ્યા ને તરે તરે વાનની બોલી બોલવા લાગ્યા અને ખૂબ લડ્યા. હવે ભાઈ ઝઘડ્યા બધા. એમાં એક ઘોડે એક ઘોડને પગની લાત મારીને બીજાનું માથું ફોડી નાખ્યું ભાઈ, ને બીજા ઘોડે પછી દાય ચડી એટલે પોટામાં ચાંચ મારીને તેનો પોટો ફોડી નાખ્યો. એટલે પેટ તોડી નાખ્યું. તે જોઈને પાળાઓ દોડ્યા, વાહે વાહે મહારાજે ગયા અને ગુડ હામું જોયું, ત્યાં તો બે ગુડ મરી ગયા. આવું રાધાભાવે બનેલું. તે જોઈને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, જે હે મહારાજ, આના મોટા ભાગ્યો જે મૃત્યુ સમયે આપના દર્શન થયા. ત્યારે મહારાજ કહે, એ પૂર્વે જન્મમાં રાજાઓ હતા, આ બે ગુડ આગલા જન્મમાં રાજા હતા. કે મહારાજ, તો આ જન્મમાં ગુડ કેવી રીતે થયા? ત્યારે મહારાજે ખુલાસો કર્યો કે એણે એકવાર ઋષિ મુનિઓની ઠેકડી કરી દી. લો, જેનું સન્માન કરવું જોઈએ, જેની પૂજા કરવી જોઈએ, એની આ રાજાઓએ ઠેકડી કરી. તે પાપે એને ઘોડનો અવતાર આવ્યો. આનબેન ખબીરી નહીં હોય કયા પાપે અમને આ અવતાર આવ્યો. માટે વાલા ભક્તો, સન્માનનીય માણસનું સદૈવ સન્માન કરતા રહેવું, અપમાન કરવું નહીં. આ વાત થોડી ખારી છે એટલે પૂરી કરી દઉં. આને ઘોડનો અવતાર આવ્યો, પણ એણે કન્યાદાન ઘણા કર્યા હતા અને બીજા પણ દાન કર્યા હતા રાજાઓએ. એનું ઘણું પુણ્ય થયું હતું એટલે અંતકાળે અમે સાક્ષાત અમારા દર્શન આપ્યા ને અમે રાજી થયા એની લડાઈ જોઈને. તેથી અસુરપુણાનો નાશ થયો અને એનો મોક્ષ થયો. બોલો, આવું મહારાજ બોલ્યા. જોયું તમે, પ્રગટ ભગવાનની આગળ આવીને જરા લડ્યા ને મર્યા તો કલ્યાણ થઈ ગયું, અને જરા ઋષિનું અપમાન કર્યું તો બે રાજા મટીને ગુડ થયા. વળી મહારાજ કહે છે કે સાંભળો, અને એણે અમારા સારું એક ભેટ આણેલી છે, માટે એની ભેખડીમાં દર છે, ત્યાં શોધો. ત્યાં જોશો તો બેના દરમાંથી એક એક ચમક પાન નીકળશે. ચમક પાન નામનો સફેદ પથરો આવે છે, એમાં રૂ મૂકીને આમ કરી આમ ગહરક કરો ને એટલે હળગે. પહેલાના જમાનામાં જ્યારે લાઇટર માચીસ વગેરે નહોતા ને ત્યારે ચમક પાનથી જ માણસ અગ્નિ પ્રગટાવતા. સમજાણું? મેં નાનપણમાં ભરવાડની પાસે આ ચમકપાનને રૂ જોયેલા છે. એને ચલમ ભરી હોય ને બીડી પી હોય ને તો એ ખિસ્સામાંથી કાઢતા, બે પથરા રાખે અને રૂ રાખીને વચ્ચે મૂકીને ખરક કરે, રૂ હળગવા માટે ફૂંક મારે એટલે તરત અગ્નિ થાય. પછી ચલમ ભરે, બીડી પીએ, એવું બધું જોયેલું. મહારાજ કે આ ઘોડે અમારે સારું ચમકપાન લાવીને એની બખોલમાં રાખ્યા છે, જાઓ શોધી કાઢો. માણસો વાત સાંભળીને ઘણું આશ્ચર્ય પામ્યા. પછી સૂર્ય ઉગ્યો ત્યારે સર્વે એના દર શોધવા લાગ્યા, એટલે એના દરમાંથી બે ચમક પાન નીકળ્યા. તે જોઈ સર્વે માણસો વિસ્મય પામ્યા. આવીને મહારાજને એ ચમક પાન આપ્યા ને મહારાજે એ ચમક પાન ઉત્તમ રાજાને આપ્યા. પ્રેમાનંદ સ્વામી કહે છે કે ગુહ્ય વાતસો કાહુ કી કબહુ ન કરની પ્રકાશ, જો જન જૈસો તાહી ત્યો પૂજ્ય માનો મમ દાસ, સમદૃષ્ટિ કરી કબહુ કહું યહ મેરી મરજાદ, નાહી ઉલ્લંઘહુ મોરજન આની પ્રબલ પ્રમાદ. મોટાની મર્યાદ ન તોડવી એમ નિષ્કાન સ્વામી કહ્યું. જ્યારે પ્રેમાનંદ સ્વામી એમ કીધું કે યહ મેરી મરજાદ નાહી ઉલ્લંઘહુ મોરજન, શ્રીજી મહારાજ એમ કે છે કે એ જે મેં આજ્ઞા કરી છે મર્યાદા પાળવાની, એ મારી સ્થાપેલી મર્યાદા છે, માટે આ મારી આજ્ઞા રૂપી મારી સ્થાપેલી મર્યાદાને મારા માણસોએ ક્યારેય પ્રબળ પ્રમાદને વશ થઈને તોડવી નહીં. અવશ્ય સન્માનનીય માણસનું યોગ્ય સન્માન કરવું. હવે આ આજ્ઞા સન્માન કરવાની આપણાથી નથી પડતી, એના કારણ તો કે સ્વશ્રેષ્ઠતાનું અભિમાન. પહેલું અભિમાન, આ અમે શ્રેષ્ઠ છીએ, ગુણિયલ છીએ, ઊંચા છીએ, મહાન છીએ, આવો જે મનમાં ભાવ રહેશે એટલે સન્માન થઈ શકતું નથી. બોલો, આપણા પ્રાઇમ મિનિસ્ટર હામણો લઈને વાળી શકે છે, બોલો, અને બીજા અમુક કહેવાતા પોતાને શ્રેષ્ઠ માનીને બેઠેલાથી હામણો લઈને વાળી ન હકાય. બહુ ફોટો પડાવીને આપવો હોય તો હામણો કોક પડખે લઈને ઊભો રહે ને એમ પડખે રહીને પડાવે, બાકી બીજું વધારે ન થાય. કારણ કે શ્રેષ્ઠપણાનું અભિમાન બધે પ્રગટ થાય ને દેખાય. એને એમ લાગે કે આપણે વાળીએ પાછા હલકા ગણાય, લોકો આપણને પછી પૂજે કેવી રીતે. એમ સ્વશ્રેષ્ઠતાનું અભિમાન નહીં કોઈનું સન્માન થવા દે. રાગ દ્વેષ કોઈનું સન્માન નહીં કરવા દે. ઈર્ષ્યા આપણા ગરી ગયેલી હશે તોય આપણે આ સન્માનીય વિવેક ચૂકવાના. સંકુચિત સ્વભાવ હશે તોય પણ આપણને આ આજ્ઞા પાળવા મુશ્કેલી થાય. વ્યવહારિક અણ આવડત વાળાથી પણ આ આજ્ઞા નહીં પડાય. હવે આપણે આજ્ઞા પાળવી જ છે, શું કરવું? તો ધ્યાન દો, બીજા કોઈને નિમ્ન કે ગૌણ માનવા નહીં. પહેલી વાત આ, બધાને મહાન માનો, મોટા માનો તો સહેજે આ આજ્ઞા પડશે. બીજી વાત, મોટાની સાયદી લેવી, એટલે કે મોટાની રીત જોવી કે મહારાજ પણ વિવેક રાખતા, આવો વિશાળ દ્રષ્ટિકોણ રાખવો તો આજ્ઞા પડે. ત્રીજો નંબરે વ્યવહારિક સૂઝબૂઝ શીખવી અથવા સમજણા માણસોની સલાહ લેવી તો આ આજ્ઞા પડે. ચોથું, આપણે કદાચ માન સન્માનની ઈચ્છા ન હોય અથવા તો તેને બહુ ખરાબ આપણે માનતા હોય કે માન સન્માનની ઈચ્છા રાખવીને આપણું કોઈ સન્માન કરે, આસન આપે, વખાણ કરે, હો હો કરીને ઠેઠ દરવાજા સુધી આવે, આ બધી શું લપ, એમ મન ના ફાવે એવું આપણને ફાવતું ન હોય, એની ચીડ હોય, ન ગમતું હોય, તોય બીજા નહીં આપણા જેવું હોય એમ નહીં માનીને એનું સન્માન કરવું. બીજા નહીં ગમતું હોય હો, આપણે એને ખરાબ માનતા હોઈએ, પરંતુ બધાને એવું ના હોય ને ભાઈ, બીજાને માન ન ગમતું હોય. માટે આપણે માનના ભિખારી નહીં થવાનું, માનદાતા રહેવાનું. આપણને માન ન ગમતું હોય ભલે, પણ કોકને તો આપવું. આપણને આપણા વખાણ ન ગમતા જ કાંઈ નહીં, પણ બીજાના તો કરો બાપા, એ નથી ગમતું. પાંચમું, આજ્ઞાનું તથા એના લાભનું અનુસંધાન રાખવું કે આમાં આટલો લાભ છે. આવી રીતે રાખીએ તો આપણે પણ આજ્ઞા પાળી શકીએ. હવે આ આજ્ઞાની મર્યાદા, પ્રતિષ્ઠિત લોકોનું સન્માન વગેરે કરવું, પરંતુ ભગવદીય સંતો ભક્તોને હૃદયથી હંમેશા વિશેષપણે સન્માન આપતા રહેવું. ઘણી વખત આપણે નાના મોટા ભક્તોને તો હાવ આમ સામાન્ય ગણ લઈએ છીએ, મોટા મોટા હોય ને એને બહુ હળિયા પાટી કરીને સન્માનીએ, અને નાના ભગતને હાવ ભૂલી જઈએ. એટલે કહે છે કે ભાઈ, પ્રતિષ્ઠિતનું સન્માન વગેરે કરજો, પણ ભગવાનના જે સંતો ભક્તો છે એને હૃદયથી તો હંમેશા વિશેષ માનજો, નમતા રહેજો, ભલે હળિયા પાટી એના સન્માનમાં ન કરો. ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે ઉપરથી તો મોટા માણસનું રાખવું પડે છે, એવું ગરીબનું ન રખાય, એ તો વ્યવહાર કહેવાય. જે પર્વતભાઈ જેવા વાસે બેસે ને મોટું માણસ હોય તે આગળ બેસે, આ વ્યવહાર કહેવાય. પણ પર્વતભાઈ જેવા વાહે બેઠા હોય તો આપણે એને નાના માની નહીં લેવાના, દિલથી એની પૂજા રાખવાની, સન્માન રાખવાનું. સામાજિક દ્રષ્ટિએ પ્રતિષ્ઠિત હોય, તેના પદ વગેરેના મોભા પ્રમાણે એનું સન્માન કરવું ઘટતું હોય તો તે કરવું જ, પણ તેનું આચરણ ખરાબ હોય તો તેના ખોટા વખાણ ન કરવા. જો એ ભ્રષ્ટાચારી હોય, આચરણ એનું સારું ન હોય, આપણે તો એની સત્તાને લઈને એનું સન્માન કરવું ઘટતું એટલું અવશ્ય કરવું, પણ પછી ખોટા વખાણ ન કરવા, આપણા સ્વાર્થે લાલચે સમાજને ભૂલા પાડવા, એટલું ધ્યાન રાખવું. સન્માન કરવું પણ સતત એનું એ જ કર્યા કરવું, અર્થાત ભાટાએ જ કર્યા કરવી, એ કર્તવ્ય નથી. ઘણા માણસો નકરી ભાટાએ જ કર્યા કરે, કોઈક મોટા માણસ હોય ને એની, અને બિચારાને પાડે. બ્રહ્માનંદ સ્વામી એમ કે છે કે જગ મે હિ જીવ હોત હૈ જૈસો તેહી સન્માન કીજીએ તેસો, સમદ્રષ્ટિ સબ મહી નહીં જોરો, મહતન કી મરજાદ ન તોરો. બધા સમદ્રષ્ટિ ન લાવશું, મોટાની મર્યાદ ન તોડો. હવે વિશેષ વિવેક બતાવીએ છીએ. વચનામૃતમાં શ્રીજી મહારાજે પોતાનો આ મત સ્પષ્ટ કર્યો છે. વચનામૃત મધ્યનું પાંચમું લોકમાં એમ કહ્યું છે કે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ, પણ આ બધા હરખા એમ માનીને કોઈને સન્માનવા નહીં એવું સાધુએ કરવું નહીં. ભલે સાધુને સમદ્રષ્ટિ જોઈએ એમ લોકમાં કહેવાતું, પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ જે નારદ સંકાદિકને ધૂપ પ્રહલાદાદિક, તેમણે ભગવાનનો અને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે, એમને સદા સન્માન્યા છે, પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી. વચનામૃત મધ્ય 61, જ્ઞાની હોય ત્યાગી હોય તેને પણ વ્યવહાર રાખ્યો જોઈએ, એમ કરીને પરીક્ષિતનું અને સમીક ઋષિનું દ્રષ્ટાંત દીધું. અને પછી બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે, સસરા આના શંકરના, હું નામ ભૂલી ગયો, દક્ષ પ્રજાપતિનું, તો એનું સન્માન ન થયું, દખો થયો. મહારાજે એ વાત કરી વચનામૃતમાં અને કહ્યું, સંસાર વ્યવહારે જે મોટો માણસ કહેવાતો હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં, તે જ્યારે સભામાં આવે ત્યારે આદર કરીને આગળ બેસાડવો. જોયું, આ મધ્યનું 61મું વચનામૃત. અને મહારાજ કે આ તો ત્યાગી ગ્રહી બધા એ નિયમ રાખો તો શાંતિથી ભજન થાય, નગડખો થાય. જે એવો પુરુષ હોય છે આપણે તો બધા સાધુ હરખા છે, કેને હારો નરસો કહીએ, તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. આમ બધાને હરખા માની લેવા, એ ધંધો કરાય નહીં સમદૃષ્ટિ કરીને, પછી તો બીજાનું યોગ્યનું અસન્માન કરવું એ જ ને. બીજું ભગવાન સમદ્રષ્ટા છે તે સૌને સ્વીકારે છે, ગરીબ તવંગર ઊંચ નીચ એવો ભેદ ભગવાન રાખતા નથી. શબરી કુબજા સગરા જેવાને પણ વશ થયા, એમને ઘેરે ગયા. પણ વ્યવહારમાં લોકમાં જેનું જેમ ઘટે તેમ મહારાજે રાખ્યું છે, રખાયું છે, માટે રાખવું જોઈએ. જેમ પીરસવામાં ડાયાબિટીસ વાળાને તેને યોગ્ય ખોરાક અપાય, માંદાને મગ અપાય, તેમ વ્યવહારમાં પ્રતિષ્ઠિત વ્યક્તિને માન આપવું જોઈએ. હવે સત્સંગી જીવનમાં હરિગીતામાં ભગવાન સ્વામિનારાયણ માં ભક્તિ દેવીની સેવા કરતા કરતા હરિગીતા જયારે સંભળાવે છે ત્યારે એક વિવેક બહુ સરસ શીખવાડે છે કે હે માં, ઘનશ્યામ મહારાજ કહે છે, હે માં, બીજા બધા જીવો કરતા એકાંતિક ભગવાનના જે ભક્તો હોય એનો મહિમા અધિકપણે જાણવો, બીજા કરતા અધિક માન ભક્તોને આપવું, અધિક એનું રક્ષણ કરવું, તેમજ બીજા બધા કરતા અધિક ભગવાનના ભક્તને આદર આપી પૂજવા. કારણ કે ભગવાન સિવાય સર્વે સૃષ્ટિ માત્રમાં એકાંતિક ભક્ત સમાન અન્ય કોઈ શ્રેષ્ઠ નથી. એક ભગવાન સિવાય, એક માત્ર ભગવાનને જ બાદ કર્યા, એક ભગવાન સિવાય સર્વ સૃષ્ટિ માત્રમાં એકાંતિક ભક્ત સમાન અન્ય કોઈ શ્રેષ્ઠ નથી. હે માં, આ લોકની સ્થાવર સૃષ્ટિમાં પાષાણ આદિના જીવો કરતા તૃણાદિ જીવો શ્રેષ્ઠ છે, ઘાસ વગેરે, પથ્થર કરતા ઘાસ વગેરે, એના કરતા ડાંગર વગેરે ધાન્ય શ્રેષ્ઠ છે, અને ઔષધિઓ એના કરતા શ્રેષ્ઠ છે, અને ઔષધિઓ કરતા લતાઓ શ્રેષ્ઠ છે, અને લતાઓ કરતા આંબા આદિકના વૃક્ષો શ્રેષ્ઠ છે, અને આંબા આદિકના વૃક્ષો કરતા પીપળો અધિક શ્રેષ્ઠ છે, અને આ પ્રમાણે સ્થાવર સૃષ્ટિમાં ન્યૂનાધિકપણે વિશેષતા રહેલી છે એને જાણવી. તેમજ હવે જંગમ સૃષ્ટિનો વિવેક બતાવે છે કે જંગમ સૃષ્ટિમાં પૃથ્વી પર ચાલતી કીડી કરતા આકાશમાં ઉડતા પતંગિયા શ્રેષ્ઠ છે, આકાશમાં ઉડતા પતંગિયા કરતા સુગંધ પ્રેમી ભમરાઓ શ્રેષ્ઠ છે, અને સુગંધ પ્રેમી ભમરાઓ કરતા ચકલા આદિ પક્ષીઓ શ્રેષ્ઠ છે, અને તે ચકલા આદિ પક્ષીઓ કરતા શાકાહારી સસલા આદિ પ્રાણીઓ શ્રેષ્ઠ છે, અને તે શાકાહારી સસલા આદિ પ્રાણીઓ કરતા ગાયો આદિ શ્રેષ્ઠ છે, અને તે ગાયો આદિ કરતા મનુષ્ય શ્રેષ્ઠ છે, અને એમાં પણ શુદ્ધ ચાર વર્ણના મનુષ્યો શ્રેષ્ઠ છે, અને એમાંય તે ચારમાંથી પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, અને તે બ્રાહ્મણ કરતા પણ ધર્મનું આચરણ કરનાર કોઈ પણ જાતિનો પુરુષ શ્રેષ્ઠ છે, બ્રાહ્મણ કરતા ધર્મનું આચરણ કરનાર. તેવા ધાર્મિક પુરુષોમાં પણ, હવે સાંભળજો, એવા શ્રેષ્ઠ ધાર્મિક પુરુષોમાં પણ આત્મજ્ઞાની પુરુષ વધુ શ્રેષ્ઠ છે, અને એવા આત્મજ્ઞાનીઓમાં પણ જે ભગવાનનો એકાંતિક ભક્ત છે તે સર્વ કરતા શ્રેષ્ઠ છે. તેભ્ય શ્રેષ્ઠો ન કોપ્યસ્તિ સદાસ્તે તેષુ યદ હરિહી તારતમ્યમ વિદિત્વેત્થમ બહુ માન્યા હરિશ્રિતાહા, બહુ માન્યા હરિશ્રિતાહા. હે માં, આવા ભગવાનના એકાંતિક ભક્તો થકી બીજા કોઈ શ્રેષ્ઠ છે જ નહીં, કારણ કે સ્વયં શ્રીહરિ ભગવાન તેના અંતરમાં સદાય બિરાજમાન હોય છે. આ પ્રમાણે જેના માં ભગવાન સદાય બિરાજમાન છે એવાને સૌથી શ્રેષ્ઠ માનવા, આ પ્રમાણે તારતમ્યતા સમજીને ભગવાનના ભક્તોને સર્વ કરતા અધિકપણે પ્રથમ માનવા અને પ્રથમ પૂજવા, આ મર્યાદાનું ઉલ્લંઘન ક્યારેય કરવું નહીં. જે લોકો આ પ્રમાણે તારતમ્ય ભાવ નહીં સમજીને સંત અને અસંતમાં સંભાવ રાખે છે તે મહામૂર્ખ છે, અને તે મોટા દોષના ભાગીદાર છે. ભગવાનના ભક્તના અપમાનથી એક ઋષિ કૂતરો છે, સાંભળજો. એકવાર શ્રીજી મહારાજે દાદા ખાચરના કામ પ્રસંગે બે પાળન ભાવનગર મોકલ્યા. તે દરબારી કચેરીમાં ગયા ત્યારે વજયસિંહ ઠાકોરે એના માણસોને કહ્યું કે આપણો કૂતરો છે ને તે ગઢડે દાદા ખાચરને ત્યાં મોકલો, કારણ કે તે જીવડા મારતો નથી ને માંસય ખાતો નથી ને કોઈનો એઠો રોટલોય માળો ખાતો નથી. હે, ત્યાં મોકલો, ત્યાં ચોખવેટ છે, માટે આ પાલન દિયો તે ગઢડે લઈ જાય. ગઢડામાં બધું ચોખ્ખું કે આને ચોખ્ખું જમવા મળશે. પછી પાળાએ તે કૂતરો ગઢડે લાવ્યા, દાદા ખાચરને હોંપ્યો અને કહ્યું આ વજયસિંહજી મોકલ્યો છે. પછી બીજે દિવસે મહારાજ સભા કરીને બેઠા હતા ને એ સમયે તે કૂતરો ત્યાં આવ્યો, ત્યારે દાદા ખાચરે વાત કરી જે મહારાજ આને વજયસિંહજીએ મોકલ્યો છે. ત્યારે મહારાજ તે કૂતરા સામુ જઈને બોલ્યા, આ કૂતરો આગલે અવતારે ઋષિ હતો, તેણે ભગવાનના ભક્તનું અપમાન કર્યું તું, તે પાપે કરીને કૂતરાનો અવતાર આવ્યો છે. બોલો કોઈને જોતો છે? સહજમાં મળે કૂતરાનો અવતાર. એણે ભગવાનના ભક્તનું અપમાન કર્યું હતું એ પાપે અને કૂતરાનો અવતાર આવ્યો છે, પણ કોઈનું એઠું ખાતો નથી એટલું બ્રાહ્મણ પણ રહી ગયું છે. સાંભળ્યો? અવતાર કૂતરાનો આવ્યો પણ કોઈનું એઠું ન ખાય એટલું બ્રાહ્મણ પણ એમાં રહી ગયું આગલા જન્મનો સંસ્કાર. હવે અમારા દર્શન થયા તેથી એનું સારું થશે, આવું મહારાજ બોલ્યા હતા. માટે હે વાલા સંતો ભક્તો, સંતો ભક્તોએ પણ સ્વશ્રેષ્ઠતામાં બીજા ભક્તોને ગૌણ માની તેનું અપમાન ન કરવું, નહીં તો જન્મ આવે બાપા. આપણે ભલે સંતો થઈ ગયા, ભલે હરિભગત થઈ ગયા, પણ વળી પાછા આપણે પોતાને સૌથી શ્રેષ્ઠ અમને લખ્યા છે એમ કહીને બીજાને ગૌણ માનીને અપમાન કરી તો વળી કૂતરા થવું પડે. માટે હવનું યોગ્ય સન્માન ભૂલ્યા વિના કરવું એવું આ આજ્ઞાનું તાત્પર્ય આપણે સમજ્યા. છેલ્લે શ્લોક જ્ઞાન કરીને કથાને પૂરી કરીશું. ગુહ્ય વાર્તા તુ કશ્યાપી પ્રકાશ્યા નૈવ કુત્રચિત્, ગુહ્ય વાર્તા તુ કશ્યાપી પ્રકાશ્યા નૈવ કુત્રચિત્, સમદૃષ્ટા ન કાર્યાચ, સમદૃષ્ટા ન કાર્યાચ, યથાર્હાર્થા વ્યતિક્રમઃ. સહજાનંદ સ્વામી મહારાજ.